नमो नमो सीतानं नमो पंच नमुकारो सव पाव पणासनो मंगलानं च सवेसि परमं हवाई मंगलं संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ज्ञानांजन शलाकया नेत्रमोन्मीलितं येन तस्मै श्री गुरवे नमः श्रवण भगवान महावीर नू धर्म शासन अपने बहु ज पुण्यशाली भाग्यशाली ई धर्म शासन मळ्यु जन्मथी ज आपणने प्रभु नू नाम मळ्यु प्रभु ना विषे वातो मळी प्रभु नी वार्ताओ नानपणमां सांभळी अने आपणा सबकॉन्शियस माइंड नी साथे भगवान महावीर एमनू अस्तित्व એમનું વ્યક્તિત્વ એમની કથા એમના ભાવો જોડાઈ ગયું અને નાનપણની અંદર જો આપણે પાઠશાળામાં ગયા આવીશું સૂત્રો શીખ્યા આવીશું નમામિ વીરમ ગિરિસાર ધીરમ સંસાર દાવા નરદાહ નીરમ ની જે સ્તુતિ હરિભદ્ર સુરી મહારાજે રચેલી અને એમાં નમામિ વીરમ ગિરિસાર ધીરમ આપણી ભગવાનની છદ્મસ્થ અવસ્થા એમને થયેલા ઉપસર્ગો તકલીફો એમને પોતાની સાધના દરમિયાન સાધના કાળ દરમિયાન જે હર્ડલ્સ આવ્યા વિઘ્નો આવ્યા એની થોડી વાતો ગઈકાલે આપણે કરતા હતા એમાં ભગવાન મહાવીરનું આખું વ્યક્તિત્વ જે છે એ જે હરિભદ્રસુરી મહારાજે ઇશારો કર્યો છે નમામિ વીરમ ગિરિસાર ધીરમ ગિરિ એટલે પર્વત પર્વતના જેવા અડગ જે પ્રભુ છે ક્યારેક આપણું કોઈ પણ કામ માટે વિલ પાવર ઓછું પડે મનની અંદર અવઢવો હોય અને કદાચ આપણો આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ ઓછો પડતો હોય એ વખતે શ્રવણ ભગવાન મહાવીરનું નામ માત્ર બીજું કંઈ જ નહીં નમામિ વીરમ ગિરિસાર ધીરમ એના પર આપણે કોન્સન્ટ્રેટ થઈએ એને જાપ કરીએ રટીએ ઉચ્ચારણ કરીએ આ જ પંક્તિને ગાઈએ આપણે તો એ પ્રભુની પરમ કૃપા અને એમના વાઇબ્રેશન્સ આપણને મળે, આપણે એનો અનુભવ કરી શકીએ અને આપણું વિલ પાવર થોડોક મજબૂત બને. પ્રભુનું એ વ્યક્તિત્વ, ભગવાનનું વ્યક્તિત્વ, શ્રવણ ભગવાન મહાવીરને જયારે વાત કરીએ, જયારે વિચારીએ, એક બાજુ કેટલું અલગ વ્યક્તિત્વ, પારણા જેવું વ્યક્તિત્વ, અને બીજી બાજુ એટલું જ કોમળ વ્યક્તિત્વ. કદાચ આટલા બધા તીર્થંકર ભગવંતો, 24 તીર્થંકર ભગવંતો, એમના જીવનની કથા કોઈ તીર્થંકરના માટે એવું આપણે વાંચ્યું નથી કે સાધના કાળ દરમિયાન પોતાના અપરાધીને, પોતાનો એટલે પોતાને જે કષ્ટ આપે છે એવી વ્યક્તિને જોઈને એની આંખમાં આંસુ આવે અને ભગવાન મહાવીરની આંખો ભીની થઈ. આ એક જ વ્યક્તિત્વ. શા માટે પ્રભુનું આટલું કોમળ વ્યક્તિત્વ સર્જાય? કદાચ એમનું જો માનવીય પાસું આપણે વિચાર કરીએ, આજે મારે તમને, આજે આપણે એ જ વાતો કરશું, કારણ કે પ્રભુનું નામ લઈએ, પ્રભુની વાતો કરીએ તો પણ ક્યારે ખૂટે નહીં ને મંગળ માટે જ થાય. એમના આ કોમળ વ્યક્તિત્વની પાછળ એકદમ સોફ્ટ પર્સનાલિટી, દુઃખો સહન કરે તો કેટલી શારીરિક ક્ષમતા, શારીરિક શક્તિ અને માનસિક એક પ્રબળ જબરદસ્ત તાકાત આપણને દેખાય. અને બીજી બાજુ કોમળ વ્યક્તિત્વ, કેટલા બધા કિસ્સાઓની અંદર, કેટલી બધી વાતોની અંદર ક્યારેક વિચારતા એમ લાગે કે ભગવાન મહાવીરના જીવનમાં જે સ્ત્રી પાત્રો આવ્યા, ફિમેલ કેરેક્ટર્સ જે આવ્યા, એની શરૂઆત દેવાનંદાથી આપણે કરી. દેવાનંદાની કુક્ષીમાં પહેલા પ્રભુનું અવતરણ થયું અને પછી ત્રિશલા, પછી નંદીવર્ધનના પત્ની જ્યેષ્ઠા એટલે પ્રભુના ભાભી, એમની બહેન સુદર્શના, શ્વેતાંબર પરંપરામાંને જેમના લગ્ન થયા યશોદા, પ્રિયદર્શના, આ બધા સ્ત્રી પાત્રો કેટલા બધા કોમળ. અને પ્રભુએ દીક્ષા લીધા પછી એ કડીમાં જે નામો ઉમેરાયા ચંદનબાલા, અને પ્રભુને કેવલ જ્ઞાન થાય છે, ધર્મતીર્થની પ્રભુ સ્થાપના કરે છે, અને 11 ગણધરો સાથે નો જે એમનો એક ડાયલોગ, એક સંવાદ, એક વાર્તાલાપ, અને તત્વજ્ઞાનનું મૂળ પ્રભુ જે કહે છે ઉપનૈવા અભિગમૈવા ધ્વૈવા ત્રિપદીના રૂપમાં, અને સમવસરણની અંદર ગણગર ભગવંતો વિનયપૂર્વક પ્રભુની આ વચનને ગ્રહણ કરે છે, અને એ પ્રભુના 3 વચનોના આધારે દરેક ગણધર પોતપોતે પોતાની એક દ્વાદશાંગીની રચના માનસિક રીતે કરે છે. પ્રભુ પોતાના કેવલ જ્ઞાનની અંદર એ રચનાને જુએ છે અને અણુજાણ હ, આ એક પ્રાકૃત ભાષાનો શબ્દ છે, ગુરુ જ્યારે શિષ્યને કોઈ પણ સ્ટડી માટે અથવા તો એને જે સ્ટડી કર્યો છે એને ઓથોરાઇઝ કરવા માટે આપણા શાસ્ત્રોમાં આ શબ્દ વપરાતો હોય છે. અને એ વખતે ભગવાન જ્યારે ઇન્દ્રભૂતિ ગૌતમને અણુજાણ હું તમને દ્વાદ શાંતિની અનુજ્ઞા આપું છું, આઈ એમ ઓથોરાઇઝિંગ યુ. તમે ક્યારેક ઇન્ડિયાની અંદર કોઈ આચાર્ય પદવી જોઈ હશે, એ પ્રસંગ તમે જોયો હશે, અને જો તમે બહુ ધ્યાનપૂર્વક જોયું હશે તો આખી પ્રોસેસ જે છે કે એક આચાર્ય ભગવંત પોતાના શિષ્યને જ્યારે આચાર્ય પદે સ્થાપે છે ત્યારે પોતાનું જ્ઞાન આપે છે, પોતાનું પદ આપે છે, અને પોતાની જે શક્તિ છે, જે એનર્જી છે, સ્પિરિચ્યુઅલ એનર્જી, એ એનામાં સંક્રમિત કરે છે. એ બહુ સરસ પ્રોસેસ છે, અને કદાચ આવી પ્રોસેસ વર્લ્ડની કોઈ સિસ્ટમ પાસે નથી કે આચાર્ય પદ જ્યારે ગુરુ શિષ્યને આપે અને શિષ્ય આચાર્ય બને એને એ ઘોષણા કરે કે આ શિષ્ય હવે એને હું આચાર્ય પદ આપું છું, પછી ગુરુ પોતે પોતાના આસનથી પોતાની જગ્યાએથી નીચે ઉતરે, એ આસન ઉપર એ જગ્યા ઉપર શિષ્યને બેસાડે અને ગુરુ એમના ચરણોમાં વંદના કરે, એ દ્રશ્યની કલ્પના કરો. શિષ્યને ગુરુ વંદના કરે, ગમે એટલા મોટા મહાન આચાર્ય હોય, એટલે પોતાનું હાર્દય એ શિષ્યને આપે છે અને બીજી બાજુ મેસેજ આપે છે આખા સંઘને કે હું એનો આદર કરું છું. તો આ તમારા માટે બધાના માટે આદરણીય છે. એટલે શ્રમણ ભગવાન મહાવીર જયારે ગૌતમ સ્વામીને ઇન્દ્રભૂતિ ગૌતમને ઓથોરાઇઝ કરે છે અણુ જાણ હ, અને પછી તો ઇન્દ્રભૂતિ અગ્નિભૂતિ વાયુભૂતિ વ્યક્ત સુધરમાં મંડિત વગેરે બધા જ ગણધર ભગવંતોને એ અનુજ્ઞા આપે છે. અને એને આપણે ધર્મ તીર્થની સ્થાપના એક સિસ્ટમાઇઝ રિલિજિયસ ઓર્ડર જેને આપણે કહીએ એની સ્થાપના થાય છે. આ એક દરેક તીર્થંકરના સમયની અંદર દરેક તીર્થંકર પોતે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે અને ધર્મ તીર્થની સ્થાપના કરે. તો કદાચ આપણને એવો સવાલ થાય તો શું એના પહેલાના જે તીર્થંકર થયેલા હોય એમનું ધર્મ શાસન ત્યારે ન હોય માટે એમને નવી સ્થાપના કરવી પડે? નહીં. દસમા અગિયારમાં તીર્થંકરના સમયમાં એવું બનેલું છે કે શાસન વિલુપ્ત થઈ ગયું હતું, એટલે કે પ્રભુનો માર્ગ જે હતો એ ગુપ્ત થઈ ગયો હતો, લોકો એને પ્રેક્ટિસ કરતા નહોતા. અને બીજા જે પ્રભુના માર્ગથી વિપરીત માન્યતાઓ હતી એવી માન્યતાવાળા ધર્મો જે છે એ વધારે સ્ટ્રોંગ બની ગયા હતા. આવો એકાદ એક્ઝામ્પલ મળે છે. ભાઈ ભગવાન મહાવીરના સંદર્ભમાં જો આપણે કહીએ તો પાર્શ્વનાથ ભગવાનની પરંપરા ત્યારે જીવંત હતી અને પાર્શ્વનાથ ભગવાને જે ધર્મની સ્થાપના કરેલી હતી, જે સંઘની સ્થાપના કરેલી હતી, એ સંઘનું અસ્તિત્વ હતું, એમના સાધુઓ હતા, એમના સાધ્વીજી હતા અને એમના શ્રાવક શ્રાવિકાઓ રાજગ્રહી વૈશાલી વગેરે નગરની અંદર તો મોટી સંખ્યામાં એમના શ્રાવક શ્રાવિકાઓ હતા. વૈશાલીની અંદર ચેડા રાજા એટલે ભગવાન મહાવીર ક્રિષ્લાના ભાઈ, બીજી બાજુ રાજગ્રહીની અંદર પણ ઘણા બધા શ્રેષ્ઠીઓ ભગવાન મહાવીરના અનુયાયી હતા. ઇવન કલ્પસૂત્ર વગેરે ગ્રંથોમાં આવે છે કે ક્રિષ્લા અને સિદ્ધાર્થ એટલે કે ભગવાનનો પોતાનો પરિવાર એ પણ પાર્શ્વનાથની પરંપરાનો અનુયાયી હતો. અને કેશી ગણધર ભગવાન પાર્શ્વનાથની પરંપરામાં જે છઠ્ઠા આચાર્ય થયા, કેશી ગણધરની સાથે ગણધર શબ્દ જોડાયેલો છે, એનાથી ક્યારેક આપણને એવી સમજ આવે કે ભગવાનના ગણધર હતા પાર્શ્વનાથ ભગવાનના, નહીં, એ ગણધર નહોતા ત્યારે. અને ત્યાર પછીના ઘણા લાંબા સમય સુધી આગમોની અંદર ગણધર શબ્દ માત્ર પ્રિન્સિપલ ડિસાઇપલ્સ માટે નહીં પણ જે ગ્રુપના હેડ આચાર્ય હોય, મુખ્ય આચાર્ય હોય, એના માટે પણ વપરાતો હતો. અને તમને નવાઈ લાગશે, ગણી શબ્દ અત્યારે તો ગણી શબ્દ કેટલાક મારા સાહેબોના નામની પાછળ લાગતો હોય એની એક ટ્રેડિશન છે. આપણે ત્યાં ભગવતી સૂત્ર નામનું જે આગમ છે એનું જેને સ્ટડી કર્યું હોય એ સ્ટડી કરવા માટે જે ઓથેન્ટિસિટી ગુરુ પાસેથી જેમને મેળવી હોય એ ગણી કહેવાય. પણ આ ગણી શબ્દ તીર્થંકર ભગવાનના માટે, પાર્શ્વનાથ ભગવાનના માટે પૂજાની ઢાળમાં સંગ સાથે ગણી પદ ધરતા, હવે શબ્દ પ્રયોગ થયેલો છે. એટલે ગણધર શબ્દ હેડના માટે પાર્શ્વનાથની પરંપરામાં ગણધર શબ્દ કેશી ગણધરના માટે એમની પરંપરાના, કારણ કે પાર્શ્વનાથની પરંપરાના એ છઠ્ઠા આચાર્ય હતા અને કેશી ગણધરના સંપર્કની અંદર ભગવાન મહાવીરના માતા પિતા હતા. એટલે પ્રભુ તો પછી ભગવાન મહાવીરે પોતાનું શાસન જુદું શું કામ સ્થાપ્યું? દરેક તીર્થંકરનો આ એક આચાર હોય છે, નિયમ હોય છે કે દરેક તીર્થંકર અલબત્ત પાર્શ્વનાથની પરંપરા સુધી તો એવું હતું ભગવાન ઋષભદેવ અને પછી અજીતના ભગવાન ઋષભદેવનો ઉપદેશ એના ધર્મના નિયમો થોડા જુદા. એ ટેકનિકલ જે વ્રતો વગેરેની વાત છે એના સંદર્ભમાં સૈદ્ધાંતિક જેને કહીએ અહિંસાનો સિદ્ધાંત નવ તત્વ એ તો બધા કોમન હતા, પણ મહાવ્રતોની જે વાત આવે સાધુ જીવનના માટે, ખાસ કરીને સાધુઓના માટે, એની થોડીક એક ડિસિપ્લિન, એની આચાર સંહિતા ભગવાન ઋષભદેવની જુદી હતી. ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીર એમના સાધુઓની આચાર સંહિતા સરખી હતી. વચ્ચેના 22 તીર્થંકરો એટલે કલ્પસૂત્રની અંદર જયારે સાધુઓની આચાર વ્યવસ્થા સમજાવવામાં આવે છે ત્યારે આ વાત બહુ સ્પષ્ટ કહેવામાં આવે છે કે 22 તીર્થંકરોનું એક ગ્રુપ અને પહેલા અને છેલ્લા તીર્થંકર એમના સાધુઓની આચાર વ્યવસ્થા સરખી, 22 ની આચાર વ્યવસ્થા સરખી. એટલે પાર્શ્વનાથ ભગવાનની પરંપરા સુધી તો જે ધર્મતીર્થ સ્થાનના જે કોઈ તીર્થંકરોએ કરી એ પહેલાના જેવી, પૂર્વેના તીર્થંકર જેવી. પણ ભગવાન મહાવીરના સમયની અંદર કદાચ સમય થોડોક બદલાયો, લોકોનું માનસ બદલાયું અને પ્રભુએ, શ્રમણ ભગવાન મહાવીરે જોયું હશે એટલે એમને પાર્શ્વનાથ ભગવાનનો ધર્મ ત્યારે ચાતુર્યામ ધર્મ તરીકે ઓળખાતો હતો. ચાતુર્યામ, યમ એટલે નિયમ, એની વાત આપણે કરેલી છે. ચાતુર્યામ, ચાર પ્રકારના નિયમો એટલે કે ચાર પ્રકારના મહાવ્રત, ત્યારે ચાર મહાવ્રત હતા અને ભગવાન મહાવીરે પાંચમું મહાવ્રત એમને જુદું પાડ્યું. ભગવાન પાર્શ્વનાથના સમયમાં ચાર હતા એનો અર્થ એ નહોતો કે કન્સેપ્શનલ જે છે એ પાંચમું નવું બનાવ્યું, નહીં, ચારની અંદર પાંચમા વ્રતનો સમાવેશ થઈ જતો હતો. કારણ કે એ યુગની અંદર સાધુઓની ક્વોલિટી, માણસોની ક્વોલિટી, એમની સરળતા અને કોઈ પણ વસ્તુને સમજવા માટેની તત્પરતા એ જુદી હતી. હવે આ 250 વર્ષનો ગાળો છે પાર્શ્વનાથ ભગવાન અને ભગવાન મહાવીર સ્વામીની વચ્ચે, અને 250 વર્ષ તો એમના નિર્વાણ, બેના નિર્વાણની વચ્ચે છે. એટલે બીજા 72 વર્ષ ભગવાનને આપણે કાઢી દઈએ તો એટલા જ વર્ષોનો ગાળો, અને તે છતાં પણ માનવ સ્વભાવમાં, હ્યુમન ટેન્ડન્સીમાં અને માણસની કમિટેડનેસમાં, થોટ પ્રોસેસની અંદર જે કંઈ ચેન્જીસ આવ્યા હશે, એટીટ્યુડમાં ચેન્જીસ આવ્યા હશે, એટલા માટે ભગવાન મહાવીરે પાંચ મહાવ્રતની વાત કરી. ચોથું મહાવ્રત જે છે મૈથુન વિરમણ મહાવ્રત, એટલે કમ્પ્લીટ સેલિબસી, એનો સમાવેશ પાર્શ્વનાથ ભગવાનના સમયની અંદર પરિગ્રહ વ્રતની અંદર કરી દેવામાં આવતો હતો. કારણ કે કોઈ પણ વ્યક્તિ સાથેનું તમારું એટેચમેન્ટ જે છે એ પરિગ્રહ છે, અને તમારું કોઈની સાથે એટેચમેન્ટ ન હોય તો તમે એની સાથે એન્જોય કેવી રીતે કરો. ભગવાન મહાવીરના સમયમાં પ્રભુએ વિચાર કર્યો કે અત્યારે લોકો કદાચ એવો તર્ક કરશે, એવું આર્ગ્યુમેન્ટ કરશે, અમે તો એટેચમેન્ટ વગર એન્જોય કરીએ તો તમને શું વાંધો છે, તમારો મુદ્દો તો એટેચમેન્ટ ન જોઈએ, એન્જોય નહીં કરવાની વાત તો તમે કરતા જ નથી, તો અમે એટેચમેન્ટ ના રાખીએ ને એન્જોય કરીએ. એટલે ભગવાનને આ વાતનો અંદાજો આવ્યો, અંદેશો આવ્યો, નહીં તો જ્ઞાની હતા, કદાચ એમના એમને જ્ઞાનમાં જોયું હશે, એટલે એમને પાંચ મહાવ્રત, ચોથું મહાવ્રત જે છે પાંચમા માંથી જુદું પાડ્યું અને એને ચોથા તરીકે મૂક્યું, અને પાંચમું અપરિગ્રહ વ્રત તો હતું જ. એટલે કોઈ પણ વ્યક્તિનો પરિગ્રહ કર્યા સિવાય, એની સાથે જોડાયા વગર તમે એની સાથે કોઈ પણ જાતનું એન્જોયમેન્ટ, કોઈ પણ જાતનું ભોગ ભોગવી કેવી રીતે શકો, કરી કેવી રીતે શકો, કદાચ એવા પ્રશ્નો ઉભા થયા હશે. અને આપણને ઇતિહાસમાં થોડાક એવી ઘટનાઓ મળે છે જેની થોડીક ચર્ચા ગઈકાલે આપણે કરી હતી. પાર્શ્વનાથની પરંપરાની અંદર કેટલાક સાધુઓ, કેટલીક સાધ્વીજીઓ એ મહાવ્રતોના પાલનની અંદર કોમ્પ્રોમાઇઝ કરતા કરતા એ પરિભ્રાજિકાઓ, સંન્યાસીનીઓ અને સંન્યાસીની સ્થિતિમાં આવી ગયા. એટલે પણ ભગવાન મહાવીરે કદાચ આ એક નિર્ણય કરી અને પંચ મહાવ્રતની આખી એક સ્થાપના પણ બીજી વસ્તુ પેરેલલ આપણે સમજવાની છે, જ્યારે પણ ભગવાન મહાવીરને કોઈએ પૂછ્યું કે આ તમારો માર્ગ છે અને બીજો પાર્શ્વનાથનો માર્ગ છે, એમના પણ સાધુઓ છે, પાર્શ્વનાથ ભગવાનના સાધુઓ માટે એમની પરંપરા માટે પ્રાચીન સમયની અંદર આગમોની અંદર પાર્શ્વાપત્ય એવો શબ્દ વપરાતો હતો. અપત્ય એટલે સંતતિ, પરંપરા. તો પાર્શ્વનાથની પરંપરાના સાધુઓ એ આવું કહે છે, તો ભગવાને હંમેશા એક જ સમાધાન કર્યું કે નહીં, એ જે કહે છે એ પણ સાચું છે. ભગવાને ક્યારે એવું નથી કીધું કે હું જે કહું છું એ સાચું છે, કારણ કે તત્વની રીતે મૂળભૂત જે જ્ઞાન છે, મૂળભૂત જે તત્વો છે, મૂળભૂત જે સમજણ છે, એ તો એક સરખી હતી. આ સમવસરણમાં જ્યારે આ પહેલું સમવસરણ, અને સમવસરણ દેવોની રચના હોય, બહુ જ વિશાળ વર્ણન છે આખું સમવસરણનું, ત્રણ ગઢના ઉપર, સિંહાસનના ઉપર, અને તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન થાય એટલે એ અર્યંત પદ એમને જે પ્રાપ્ત થાય, અર્યંતપણું એમનું જે પ્રગટ થાય, એટલે અષ્ટ મહાપ્રાતિહાર્ય એટલે કે સુપર નેચરલ પાવર એમની આજુબાજુ જે છે એ કુદરતી રીતે રચાઈ જાય. કેટલાક અતિશય જેને આપણે કહીએ પ્રભાવશાળી એમનું વ્યક્તિત્વ, એ જન્મથી કેટલાક ગુણો એમનામાં હોય, વિશેષતાઓ હોય, પ્રભાવ હોય, અને કર્મો જ્યારે ખપે ત્યારે એની અંદર જન્મથી ચાર હોય, બીજા અગિયાર ઉમેરાય જ્યારે પ્રભુને કેવળ જ્ઞાન થાય ત્યારે, અને દેવો આવીને બીજા ઓગણીસ જે છે એ ઓગણીસ વિશેષતાઓ ભગવાનની આજુબાજુ ઉભી કરી દીધી, એટલે 34 અતિશય, 34 અતિશય. અતિશય એટલે એને સુપર નેચરલ પાવર કહી શકીએ, મેજિકલ પાવર કહી શકીએ, અથવા તો એક આધ્યાત્મિક શક્તિ, ભૌતિક અને આધ્યાત્મિક શક્તિઓનું મિશ્રણ એને આપણે કહી શકીએ, જેનાથી ચમત્કારો સર્જાતા હોય. સમવસરણની અંદર પ્રભુ જ્યારે બિરાજમાન થાય છે, પ્રભુ પહેલી દેશના આપે છે, અને એક પારંપરિક આપણી માન્યતા ચતુર્વિધ સંઘની પ્રભુ સ્થાપના કરે છે, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા. કથા એમ પણ કહે છે, એવું વર્ણન આવે છે કે ચંદન બાલાજી એ તો બીસે હતા, કૌશામ્બીમાં હતા, અને પ્રભુનું સમવસરણ, પહેલું સમવસરણ રાજગ્રહમાં મંડાયું. દેવો ચંદન બાલાને લઈ આવે છે અને પ્રભુના ચરણોમાં એ ચંદન બાલાજી દીક્ષા લે છે, સંયમનો અંગીકાર કરે છે, અને આનંદ કામદેવ વગેરે શ્રાવકો પણ પ્રભુના ચરણોમાં વ્રત ગ્રહણ કરે છે, અને શિવા વગેરે શ્રાવિકાઓ. એક કન્સેપ્ટ અહીંયા આગળ આપણે સમજવાનો છે કે એવું નહોતું કે જે શ્રાવક હોય એની પત્ની જ શ્રાવિકા બને. શ્રાવકનું બેકગ્રાઉન્ડ જુદું હોય, શ્રાવિકાઓનું બેકગ્રાઉન્ડ જુદું હોય, બંને વચ્ચે કોઈ કનેક્શન ન હોય, કારણ કે શ્રાવકનું એક ગ્રુપ છે અને શ્રાવિકાઓનું એક ગ્રુપ છે. જેમ સાધુ સાધ્વીની વચ્ચે કનેક્શન ન હોય, ક્યારેક કોઈ ફેમિલી રિલેશન્સ હોય, પણ હોવા જ જોઈએ, જરૂરી નથી. એટલે જ્યારે શ્રાવક શ્રાવિકા શબ્દ સાંભળીએ ત્યારે આનંદના કેસમાં એવું બન્યું કે આનંદની પત્ની શિવાએ 12 વ્રત ગ્રહણ કર્યા, પણ મહાશતકના કેસમાં એવું બન્યું નથી કે એમની પત્નીએ 12 વ્રત લીધા હોય. અથવા તો સુલસા ભગવાનની શ્રાવિકા હતા, પણ સુલસાના પતિ જે નાગ સાર્થવા હતો એને કંઈ 12 વ્રત પ્રભુ પાસે લીધા નહોતા. એટલે શ્રાવક શ્રાવિકાઓનું બેકગ્રાઉન્ડ બંનેનું જુદું હોઈ શકે, કારણ કે એક ઇન્ડિપેન્ડન્ટ આખો વિભાગ ત્યાં આગળ કરવામાં આવે છે. પ્રભુ જ્યારે સમવસરણની અંદર દેશના આપે છે, પહેલી દેશના, એ વખતે એક વિશિષ્ટ ઘટના બને છે. આ ઘટના શાસ્ત્રોની અંદર નોંધાયેલી છે. આગમો ઉપર જે આજે સવારે જેની થોડીક આપણે ચર્ચા કરી હતી, ભાષ્ય વગેરે જે લખાયા છે આગમોના ઉપર, અથવા ગઈકાલે એની ચર્ચા કરી હતી આપણે, એની અંદર આ ઘટનાની નોંધ મળે છે. સામાન્ય રીતે આ ઘટના બહુ એને કહેવામાં આવતી નથી. બને છે એવું કે પ્રભુની દેશના ચાલી રહી છે. હવે પ્રભુની પહેલી દેશના જે છે, પહેલું સમવસરણ રાજગ્રહી નગરની બહાર ગુણશીલ ચૈત્યની અંદર હતું. એટલે રાજગ્રહી નગરમાંથી ઘણા બધા લોકો શણૈક, અભયકુમાર વગેરે બધા ત્યાં આગળ આવ્યા હતા અને બહુ જ મોટો જનસમૂહ ઉપસ્થિત હતો. તો એ નગરની કેટલાક પ્રતિષ્ઠિત પરિવારો, પ્રતિષ્ઠિત સ્ત્રીઓ, મહિલાઓ એ પોતાના માથા ઉપર અર્ધપક્વ ચોખા, ભાત જેને આપણે કહીએ, એ અડધા રાંધેલા ભાત અને એની અંદર થોડાક વિશિષ્ટ દ્રવ્યો બીજા નાખ્યા હોય, એને પકાવ્યું હોય, એ અર્ધપક્વ ભાત એક મોટા થાળની અંદર લઈને પ્રભુની સમક્ષ આવે છે અને પ્રભુની સમક્ષ એ થાળ પ્રભુના ચરણોની આગળ મૂકવામાં આવે છે. પ્રભુ પોતાની દેશના પોતાનું પ્રવચન થોડુંક થંભાવી દે છે, રોકે છે અને એ થાળ તરફ પ્રભુ નજર કરે છે. ત્યારબાદ એ થાળને ઉપાડીને એ શ્રેષ્ઠીઓ એ થાળમાં રહેલા જે ચોખા, અર્ધપક્વ ભાત, અર્ધા રાંધેલા ભાત એને આકાશમાં ઉછાળે છે. આકાશની અંદર રહેલા દેવો ગંધર્વો એને ગ્રહણ કરી લે છે. જે ભાગ નીચે પડે, જે ચોખા નીચે પડે, એ સમોસરની અંદર ઉપસ્થિત શાવકો, શાવિકાઓ, લોકો, પેલા રાજા વિગેરે ગ્રહણ કરે, પછી શ્રેષ્ઠીઓ વિગેરે એને ગ્રહણ કરે અને પ્રસાદ લઈને પ્રસાદના રૂપે એનો સ્વીકાર કરે. અને એવું કહેવાય કે એ ભાતનો એક કણ પણ જે વ્યક્તિ ગ્રહણ કરે, લે, એને પ્રયોગ કરે ભોજન તરીકે, એ એવી સરસ દવાનું કામ કરે કે એના 6 મહિનાના રોગો પણ મટી જાય. આ પ્રભુનો પ્રભાવ, આ પ્રભુની એનર્જી. અને એ એનર્જી પ્રભુ જયારે ભાત તરફ નજર કરે છે ત્યારે એ એનર્જી પેલા ભાતની અંદર સંક્રમિત થઈ જાય છે. એટલે કે એનર્જીનું ટ્રાન્સફર અને એનર્જીને ઇન્સ્ટોલ કરવી, એનર્જી ઇન્સ્ટોલ થાય, આ પ્રોસેસ બહુ જ સાયન્ટિફિક આખી પ્રોસેસ છે. અને પછી એની ઇફેક્ટ જે છે આખી વધી જાય છે. હવે આ આખી ક્રિયા આપણે જોઈએ તો અત્યારે કદાચ અમેરિકાની અંદર મને ખબર નથી કે પ્રતિષ્ઠા વગેરે પ્રસંગોમાં થાય છે કે નહીં, પણ ઇન્ડિયામાં જ્યારે પ્રતિષ્ઠા, દેરાસરની પ્રતિષ્ઠા વગેરે થાય ત્યારે શાંતિશાસ્ત્ર વગેરે જે ભણાવવામાં આવે ત્યારે બલિ બાકલાનું વિધાન કરવામાં આવે છે. એટલે અડદ વગેરે જે અનાજ હોય એને આવી રીતે રાંધી અને પછી આકાશની અંદર ઉછાળવામાં આવે. આ સિમ્બોલિક. તો આ આખી ઘટના જે છે એના રૂટ્સ જેને કહીએ એ આ ઘટનાની સાથે, પ્રભુના પ્રથમ સમોસરણ વખતે જે આ વાત થાય છે એની સાથે જોડાયેલા છે. અને એનું નામ પણ ત્યાં બલિ વિધાન જ કહેવામાં આવ્યું છે. પણ બલિ એટલે સેક્રિફાઈસની જે સેન્સ આપણને આપણા મગજમાં આવે છે અને ખાસ કરીને બીજા અનેક દેવદેવીઓ અને અનેક ધર્મોની અંદર જે સેક્રિફાઈસની આખી ટ્રેડિશન બલિના નામે ઉભી થઈ એનો આની સાથે કોઈ સંબંધ નથી. આ માત્ર ને માત્ર પક્વ અનાજ જે છે એને ઉછાળવાની વાત છે. અને આ એક પેક્યુલર ઘટના, વિલક્ષણ ઘટના જેને આપણે કહીએ, એની પાછળનું રીઝન, કારણ બુદ્ધિગમ્ય રીતે સમજાતું નથી. પણ આની એક મંગલકારી ઘટના, કદાચ એક સોશિયલ ટ્રેડિશન હોય અને મંત્રા સિસ્ટમ, તંત્રા સિસ્ટમના ડેવલપમેન્ટની અંદર આનો સ્વીકાર કરવામાં આવ્યો હોય તો એ બની શકે. પ્રથમ સમોસરણની અંદર જ શૈનિકનો પુત્ર મેઘકુમાર એ પ્રભુની પાસે દીક્ષા લે છે. મેઘકુમારની ઘટના, મેઘકુમારના હાથી તરીકેનો પૂર્વભાવ વગેરે ઘટનાઓ બહુ પ્રસિદ્ધ છે, જાણીતી છે. પ્રભુ ત્યાંથી વિહાર કરીને 13મું એમનું વર્ષ છે દીક્ષા પછીનું, 12.5 વર્ષે એમને કેવળ જ્ઞાન થાય છે. એટલે 6-1 મહિના પ્રભુ આ રીતે વિતાવીને ચાતુર્માસ એમને રાજગ્રહીમાં કર્યું અને રાજગ્રહીમાં ચાતુર્માસ કર્યા પછી 14મા વર્ષની અંદર એ બ્રાહ્મણકુંડ ગ્રામમાં આવે છે. અને બ્રાહ્મણકુંડ ગ્રામ એટલે જ્યાં પ્રભુનું અવતરણ થયેલું હતું ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદાને ત્યાં. હવે આ બાજુ ભગવાનના જન્મને
30 વર્ષે ભગવાને દીક્ષા લીધી, 12.5 વર્ષે કેવળ જ્ઞાન થયું, તો લગભગ 42.5 વર્ષ અને 1 વર્ષ આ ગયું, 43 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો છે. પણ દેવાનંદાનું દુઃખ ઓછું થયું નથી. દેવાનંદાને એના પ્રશ્નનું સમાધાન મળતું નથી કે મારા પુત્રનું શું થયું, મેં કયા એવા પાપ કર્યા કે જન્મતા પહેલા જ મેં તો મારા પુત્રનું મોઢું પણ નથી જોયું અને મને ખબર બી નથી કે મારા પુત્રનું શું થયું. એ શોકમાં જીવે છે, દુઃખમાં જીવે છે. ઋષભદત્ત બ્રાહ્મણ બહુ સમજદાર, બહુ જ કોઓપરેટિવ, એ દેવાનંદાને પ્રસન્ન કરવા માટે વારંવાર એના મનને શાંત કરવા માટે સારી વાતો કરે છે, સારી કથાઓ કરે છે, ધર્મની વાત કરે છે. પણ દેવાનંદાનું મન જે છે એ ઉદ્વિગ્ન છે. જ્યારે આ તીર્થંકર પરમાત્મા શ્રવણ ઉદ્વાન મહાવીર પધાર્યા અને આ સમાચાર ઋષભદત્ત બ્રાહ્મણને મળ્યા કે કોઈ ભગવાન મહાવીર નામના તીર્થંકર પધાર્યા છે, એટલે જઈને દેવાનંદાને કહે છે કે દેવાનંદા, કોઈ પ્રભુ પધાર્યા છે, એમનું નામ વર્ધમાન સ્વામી છે, ભગવાન મહાવીર તરીકે ઓળખાય છે. તું ચાલ આપણે એમના દર્શન કરવા જઈએ, કદાચ તારા મનને સાંત્વના મળે, આશ્વાસન મળે. એના દર્શન કરવાથી તારું મન શાંત થઈ જશે, તું ચાલ. દેવાનંદા પહેલા તો ના પાડે છે, પણ ઋષભદત્ત આગ્રહ કરે છે. અને દેવાનંદાએ જયારે વર્ધમાન સ્વામી નામ સાંભળ્યું તો એને લાગ્યું કે આ નામ સાથે મારે કંઈક કનેક્શન છે. તૈયાર થાય છે, આવે છે પ્રભુના સમોસરણની અંદર તો રાજા મહારાજાઓ, સાધુઓ સાધ્વીઓ, ગૌતમ સ્વામી વગેરે ગણધરો બધા જ બેઠેલા છે. અને દેવાનંદ આવીને પ્રભુની સમક્ષ ઉભા રહે છે, પ્રભુને જુએ છે, જોયા જ કરે છે. અનિમેષ આંખે જોયા કરે છે, આંખનો પલકારો મારતી નથી. અને પ્રભુને જોઈને એની આંખોમાંથી આંસુ, એક બાજુ હૃદયની અંદર એટલો બધો આનંદ ઉભરાય છે, એનું શરીર જૂજવા માંડે છે અને આંખોમાંથી આંસુની ધારા વહે છે. આખું શરીર એનું રોમાંચ પ્રભુને જોયા જ કરે છે, એકી ટસે. હવે ત્યાં આગળ એક ઘટના એવી બને છે કે ઇન્દ્રભૂતિ ગૌતમ આ ઘટનાને જુએ છે. અને ઇન્દ્રભૂતિ ગૌતમના મનમાં એમ હતું કે મારા જેટલો પ્રેમ પ્રભુને કોઈ ન કરી શકે. આ માનવીય પ્રેમ જે છે એની આ એક માનવીય પ્રેમનું પાસું. આપણે ઇન્દ્રભૂતિ ગૌતમના માટે એવું ના વિચાર કરીએ કે એમને ઈર્ષ્યા થઈ, પણ માનવીય પ્રેમની અંદર આ સ્ત્રી પ્રભુને આટલી બધી ટકટકી બાંધીને કેમ જુએ છે, કેમ આટલી હર્ષિત છે. એટલે કદાચ ઇન્દ્રભૂતિ ગૌતમના મનમાં એમનામાં રહેલું એમનું એક ચાઇલ્ડ જાગી ગયું, ભગવાનને સૌથી વધારે પ્રેમ તો હું કરું છું. એટલે ભગવાનને પૂછે છે કે પ્રભુ, આ સ્ત્રી તમને જોઈને આટલી બધી આનંદિત કેમ છે, આટલી ખુશખુશાલ કેમ છે, કેમ એની આંખોમાંથી એક બાજુ આંસુ વહે છે, બીજું આખું શરીર એનું રોમાંચ અનુભવી રહ્યો છે. ગૌતમ સ્વામીના પ્રશ્નનો જે ટોન હતો, ભગવાન ઓળખી ગયા એક ટોનને અને ભગવાને કહ્યું કે ગૌતમ, આ મારી માં છે અને આખી સભા સમાવસરણમાં ઉપસ્થિત બધા લોકો હબક થઈ ગયા. કોઈને આ ઘટનાની ખબર નથી, આ રહસ્યની કોઈને ખબર નથી. બધા ભગવાનને ત્રિશલાના પુત્ર તરીકે જ જુએ છે. અને ભગવાન પોતાના મોઢે જયારે સમાવસરણની અંદર આ વાત કરે છે, આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. અને પ્રભુ ગૌતમને કહે છે કે ગૌતમ, આ મારી માં છે, હું એની કુક્ષીમાં 82 અહોરાત્ર 82 દિવસ ને 82 રાત હું એની કુક્ષીમાં રહ્યો છું. આખી સભા આ ઘટનાને સાંભળે છે, બધા દેવાનંદા તરફ અહોભાવથી જોઈ રહ્યા છે. અને દેવાનંદા 43 વર્ષ પછી એના પ્રશ્નનું સમાધાન મળ્યું કે મારો પુત્ર ક્યાં ગયો. અને જયારે જાણે છે કે ઓ, આ શ્રમણ ભગવાન મહાવીર તીર્થંકર એ મારો પુત્ર છે, એની ખુશી, એનો હર્ષ, એનું કોઈ પાર ન રહે. ક્યારેક વિચારજો, તમે 63 પુરુષ ચરિત્ર વાંચ્યું હશે, 24 તીર્થંકરોના જીવન ચરિત્રો એની કથાઓ વાંચી હશે, કોઈ પણ તીર્થન કરે ભર સમાવસરણની અંદર એક સ્ત્રીની ઓળખ આ મારી માં છે. તીર્થંકર બન્યા પછી કોઈએ કરી નથી, કોઈએ કરાવી નથી, કોઈ આવું સ્ટેટમેન્ટ કર્યું નથી. આ ભાગ્ય કદાચ કૃષ્ણનું પણ ન, કારણ કે ભગવાન દીક્ષા લીધી પહેલા કૃષ્ણનું મૃત્યુ થઈ ગયું. જ્યારે દેવાનંદા ભલે 43 વર્ષ સુધી એને પ્રભુથી જુદાઈ સહન કરી, ખબર પણ ન પડી કે મારું બાળક ક્યાં છે, પણ 43મા વર્ષે પ્રભુએ એને જે રિસ્પેક્ટ આપ્યું અને પ્રભુએ પોતાના મોઢે નામ લીધું કે આ મારી માં છે, એનાથી વધારે સદભાગ્ય દેવાનંદનો કયું હોઈ શકે. ઋષભદત્ત બ્રાહ્મણ એને પણ એટલો બધો હર્ષ થાય છે, ખુશી થાય છે, એ પ્રસન્ન બને છે અને ભગવાનના ચરણોમાં બંને જણા દીક્ષા અંગીકાર કરે છે અને સાધના કરીને બંને આત્માઓ મોક્ષમાં જાય છે. ત્રિશલા માટે એમ કહેવાય છે કે ત્રિશલા માતા સ્વર્ગમાં ગયા છે, પણ દેવાનંદા એમનું ભાગ્ય અને પ્રભુની કરુણા અને એ દેવાનંદાના આંસુઓનો પણ પ્રભુએ સામનો કર્યો, એ આંસુઓને પણ પ્રભુએ સ્વીકાર કર્યા. આ બાજુ ભગવાનની જે દીકરી પ્રિયદર્શની, ભગવાનની દીક્ષા પછી એમના લગ્ન જમાલીની સાથે, જમાલી નામના એક રાજકુમારની સાથે થયા. એ પણ એ બ્રાહ્મણકુંડ નગરની અંદર એને પણ જયારે સમાચાર મળ્યા તે પ્રભુને વંદન કરવા માટે આવે છે, પ્રભુની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે અને પ્રભુને કહે છે, પ્રભુથી એટલા પ્રભાવિત થઈ જાય છે જમાલી કે મારે તમારા ચરણોમાં જીવન સમર્પિત કરવું છે, મારે દીક્ષા લેવી છે. અને જમાલી અને પ્રિયદર્શના એટલે ભગવાનની દીકરી, એ બંને જણા પ્રભુની પાસે એ દીક્ષા લે છે. એ જે પ્રભુની સ્તુતિ કરે છે, ભગવાનની પ્રાર્થના કરે છે અને ભગવાનના પ્રત્યે જે અહોભાવ વ્યક્ત કરે છે, એમ લાગે કે પ્રભુના પ્રત્યે જમાલીના હૃદયમાં કેટલો પ્રેમ જાગ્યો હશે. અને એ જ જમાલી થોડાક જ વર્ષો પછી પ્રભુનો વિરોધ કરે છે અને પ્રભુની અગેન્સ્ટમાં જાય છે. માનવીય સંબંધો, એની કરુણતા, દીક્ષા લેતી વખતે પ્રભુને કેટલી પ્રાર્થના, કેવો વિનય, અને દીક્ષા લીધા પછી પણ કેટલી તપશ્ચર્યા કરે છે જમાલી. જમાલીની દીક્ષાનો પ્રસંગ અહીંયા થાય છે. ત્યારબાદ પ્રભુ જે છે એ વૈશાલી નગરીમાં ચાતુર્માસ કરે છે અને વાણિજ્ય ગ્રામની અંદર પ્રભુ પધારે છે, જ્યાં આનંદ શ્રાવક પણ છે. જયંતી નામની વત્સદેશ અને વત્સદેશનો રાજા શતાનિક, કૌશાંબી નગરીનો રાજા, એની બેન હતી જયંતી, પ્રભુની પરમ શ્રાવિકા. અને જયંતી શ્રાવિકા એટલે જે સમવસરણની અંદર ભરી સભા વચ્ચે પ્રભુને પ્રશ્નો પૂછી શકે એવું એનું વ્યક્તિત્વ, અને પ્રભુ એને જવાબ પણ આપે. એ જયંતી શ્રાવિકા પ્રભુની પાસે દીક્ષા લે છે અને જયંતી જે છે એ પ્રભુના પ્રત્યે એટલો અહોભાવ, એટલો પ્રેમ, એટલો સદભાવ. અને એ જ વર્ષની અંદર રાજગ્રહના, એના પછીના રાજગ્રહના ચાતુર્માસની અંદર ધન્ના અને શાલીભદ્રની એનો પ્રસંગ, એની ઘટના બને છે. ધન્ના અને શાલીભદ્રજીની ઘટના આપણને બધાને જાણીતી છે, એ ઘટના, એ કથા આપણને બધાને ખબર છે. અને માત્ર શાલીભદ્ર એને કેટલા સુખમાં જીવેલો એ શાલીભદ્ર, એક જ વસ્તુ જ્યારે એને ખબર પડી કે મારા માટે રાજા છે, શાલીભદ્ર એમ માનતો હતો કે મારી પાસે આટલું બધું સુખ છે, અને માણસ હોઈને પણ, મનુષ્ય થઈને પણ એની પાસે દિવ્ય સુખો આવતા હતા, એટલે એને એમ હતું કે હું તો આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ સુખનો અનુભવ કરું છું. પણ જ્યારે માતા એક દિવસે કહ્યું કે રાજા સૈનિક આવ્યા છે, તું નીચે આવ એમને મળવા માટે, એ આપણા માલિક છે. અને શાલીભદ્રની વિચારધારા, મારી પાસે આટલું બધું સુખ, આટલી સંપત્તિ, આટલો વૈભવ, મારી માં કેટલી પ્રેમાળ, મારી પત્નીઓ કેટલી પ્રેમાળ, ને તે છતાં પણ મારા માટે કોઈ માલિક, એનું મન વિરક્ત બની ગયું. વિરક્તિ તો આવવાની જ હતી, આ તો એ ઘટના નિમિત્ત બની ગઈ. પ્રભુ મહાવીર પધારેલા હતા અને પૂર્વજન્મની જે સાધના, એટલે ગઈકાલે આપણે થોડીક ચર્ચા પુણ્યાનુબંધી પુણ્યની કરેલી હતી, ગઈકાલે કે પરમ દિવસે મને બહુ સ્મૃતિમાં નથી, પણ પુણ્યાનુબંધી પુણ્ય જે શાલીપત્રના આત્માએ ખીરનું દાન કરીને, મુનિને ખીરનું દાન કર્યું, આપી માત્ર ખીર, પણ એ મુનિના માટે જે અહોભાવ હતો, જે પ્રેમ હતો, જે આદર હતો, અને ઉમળકાથી એને આપ્યું હતું, ખુશીથી આપ્યું હતું, એના કારણે જે પુણ્ય બંધાયું આ શાલીપત્ર બન્યો હતો. જો આ પુણ્યાનુબંધી પુણ્ય સુખ આપ્યું એને, પણ પ્રતિબંધક ન બન્યું, હર્ડલ્સ ઉભું ન કર્યું. જેવા ભગવાન મહાવીર આવ્યા એ જ પુણ્યાનુબંધી પુણ્ય એનામાં વૈરાગ્યનો ભાવ જાગૃત કરી દીધો, એક નાનકડા નિમિત્તના. અને પછી તો એને એના બનેવી ધનાજી, એટલે ધના શાલીભદ્ર આપણે ઓળખીએ છીએ, પ્રભુની પાસે આવે છે, પ્રભુના ચરણોમાં દીક્ષા લે છે. હવે શાલીભદ્ર તો એટલા કોમળ હતા, પણ તપશ્ચર્યાનો માર્ગ લઈને એમને પોતાના શરીરને સુકવવા માંડ્યું. અને એક દિવસે પ્રભુને આવીને કહે છે કે પ્રભુ અમારે અનશન કરવાની ઈચ્છા છે, આપ અમને રજા આપો. કારણ કે એ મહાપુરુષો, એમનું શરીર એટલું બધું કોમળ હોય કે દીક્ષા જીવનના દુઃખો, તકલીફો, કષ્ટો, અને એ વખતના જે કષ્ટો, એ સહન કરવા માટે એમનું શરીર સક્ષમ ન હોય. એટલે એ લોકો ખૂબ બધા કષ્ટો સહન કરી કરીને પોતાના શરીરની શક્તિ જે છે, આસક્તિ, એને ક્ષીણ કરી નાખે. સુખ પ્રત્યેનો એમનો જે લગાવ છે, એ લગાવને રિડ્યુસ કરી નાખે. અને જ્યારે પછી હવે શરીરમાં કંઈ વસ્તુ જ નથી, એટલે પ્રભુને કહે છે, પ્રભુ આપની આજ્ઞા હોય તો અમે આજે ગોચરી લેવા જઈએ, અને પછી અમારે અનશન કરવું છે. પ્રભુએ કીધું જહા સુખમ, પ્રભુ મેં ગોચરી લેવા નગરમાં જઈ, હા જાઓ, તમને તમારી માં આજે આહાર વોરાવશે. શાલીભદ્રને થયું કે ભગવાને કહ્યું છે કે માં વોરાવશે, તો માં તો હવેલી ઉપર હોય, તે પોતાની હવેલી ઉપર ગયા. પણ થોડા દિવસોની તપશ્ચર્યાથી એમનું શરીર સુકાઈ ગયું હતું. દરબાન જે હતો, ચોકીદાર હતો, એને ઓળખ્યા નહીં, ગાર્ડે ઓળખ્યા નહીં, એટલે ના પાડી, તમને અંદર નહીં જવા મળે. બંને મુનિઓ પાછા વળ્યા ત્યાંથી. રસ્તામાં એક વૃદ્ધ સ્ત્રી માથા ઉપર દહીંની હાંડી લઈને જતી હતી દહીં વેચવા માટે. એને મુનિને જોયા, એમાં શાલીભદ્રને જોઈને એના મનમાં કોઈ એક અનેરો ભાવ જાગ્યો કે આને હું ઓળખું છું. આવીને પગમાં પડે છે અને કહે છે કે મહારાજ, મારી પાસે આ દહીં છે, તમે લેશો? થોડું તમે લો, દીક્ષાની જરૂર તો હતી જ. લઈ લીધી દીક્ષા, વહોરી લીધી, પ્રભુ પાસે પાછા આવ્યા. શાલીભદ્રના મનમાં અવઢવ ચાલ્યા કરે કે પ્રભુએ કહ્યું હતું કે માતા તમને ભિક્ષા આપશે, આહાર આપશે, માતાએ તો આપી નથી, અને વૃદ્ધ સ્ત્રીએ આપી. ભગવાનનું વચન ક્યારે ખોટું ના હોય. એટલે પ્રભુને તેને કહી કે પ્રભુ આપે કીધું હતું કે મારી માં મને ભિક્ષા આપશે, પણ માં તો દેખાઈ જ નહીં, અમે હવેલીમાં જઈ જ ન શક્યા. શાલીભદ્ર, તમને જે વૃદ્ધ સ્ત્રીએ દહીં વોરાવ્યું, દહીં આપ્યું, એ તમારી પૂર્વજન્મની માં હતી. અને શાલીભદ્ર ના હૃદયની અંદર એક માં પ્રત્યેનો અહોભાવ, કે એ માતાએ જે ધર્મના સારા સંસ્કારો, ધર્મની તો વાત નહોતી ત્યાં, જે આપ્યા હતા, અને પોતાના પુત્રની એક ઈચ્છા, ખીર ખાવાની ઈચ્છા, આજુબાજુમાંથી માંગીને દૂધ લઈ આવી, ખાંડ લઈ આવી, ચોખા લઈ આવી, અને ખીર બનાવીને આપી દીધી. શાલીભદ્ર પ્રભુની પાસે આવીને કહે છે કે પ્રભુ અમારે અનશન, અને બંને જણા, એટલે સાંસારિક ભાષામાં કહીએ તો શાળા અને બનેવી, વૈવારગીરી પર્વત ઉપર જાય છે અને એક પથ્થરની શિલા ઉપર અનશન કરે છે. અપાણમ ભોસીરામી કહીને આ બાજુ શાલીભદ્રની માતા, એનું નામ પણ ભદ્રા માતા, ભદ્રા નામ ત્યારે બહુ કોમન હતું, મોટા ઘરની સ્ત્રીઓ ને લોકો ભદ્રાના નામથી પણ ઓળખતા હતા. ભદ્રા એટલે કલ્યાણકાર. પ્રભુને આવીને વંદના કરે છે અને પ્રભુને કહે છે કે પ્રભુ અમારા મહારાજ શાલીભદ્ર મુનિ ધનાજી ક્યાં છે, અમારે દર્શન કરવા છે. પ્રભુ કે છે કે તમે આજે સવારે તમારા હવેલી આવ્યા હતા, પણ તમે કોઈ ઓળખ્યા નહીં એમને, અને હવે તો એમને અનુસરણ કર્યું છે. વેપારગીરી પર્વતના ઉપર તમારે જવું હોય તો ત્યાં જાઓ. ભદ્રા માતાને શોક લાગ્યો કે મારો પુત્ર સાધુ બન્યા પછી પહેલી વાર મારા ઘરે આવ્યો અને કોઈ ઓળખી ન શક્યા, ભિક્ષા લેવા માટે આવ્યો, મારો પુત્ર મારા ઘરેથી ખાલી હાથે પાછો ગયો. એને બહુ દુઃખ થાય છે. પોતાની વહુઓ સાથે, શાલીભદ્રની પત્નીઓ સાથે, પૂર્વ પક્ષની પત્નીઓ એની સાથે એ વેભારગીરી પર્વત ઉપર જઈને જે પથ્થરની ચટ્ટાન ઉપર બંને ગુણીઓ સુતેલા છે, અણસણની અંદર પરમાત્માના ધ્યાનમાં લીન બનેલા છે, એમને જઈને વંદના કરે છે, હાથ જોડે છે. ભદ્રા માતા આંખોમાંથી આંસુ વહાવે છે અને શાલીભદ્રને કહે છે કે શાલીભદ્ર, મને ખબર છે મારો અપરાધ કેટલો મોટો છે. તમે મારા ઘરે આવ્યા, હું તમને ઓળખી ન શકું, પણ તમે મને માફ કરી દો, મારી સાથે બે શબ્દો બોલો.
બોલો બોલો રે શાલી ભદ્ર દોવરિયા,
વરિયા એટલે શબ્દ,
દોવરિયા દોય ચારવરિયા, બોલો બોલો રે શાલી ભદ્ર દોવરિયા, માય તુમારી ખડી પુકારી, બહુવર સબ આગે કરિયા.
માં વિચાર કરે છે આ મારો દીકરો, હું એના માટે પથારીમાં ફૂલોની પથારી બનાવતી હતી, ફૂલો પાથરતી હતી, અને તે છતાં પણ ક્યારેક સવારે ઉઠીને મને કહે કે માં આજે મને કંઈક ખૂંચતું હતું, પથારીમાં કંઈક પિંચ કરતું હતું, હું જઈને જોઉં તો કોઈ ફૂલ જે છે એ દેવર વળી ગયું હોય, એ પણ આને ખૂંચતું હતું. આટલી એની કાયા સુકોમળ, આટલું ડેલિકેટ એનું બોડી, આટલું ટેન્ડર બોડી, અને આજે પથ્થરની શિલા ઉપર સૂતો છે. માં આંખોમાં આંસુ સાથે માં કહે છે કે જો તમે મારી સાથે નહીં બોલો તો
આજે પીછે ડુંગર ચડને કી શું શકરું ઈણવરિયા, બોલો બોલો રે શાલી ભદ્ર દોવરિયા.
કદાચ હવે પછી હું આ પહાડ ઉપર ચડવાની હિંમત નહીં કરી શકું, હું આવી નહીં શકું, કયા મોડે તમારી પાસે આવું, તમે માત્ર મારી સાથે બે શબ્દો બોલો. શાલીભદ્ર ને ધનાજી પરમાત્માના ધ્યાનની અંદર ડૂબેલા છે. માનો અવાજ માત્ર કાન સુધી પહોંચે છે, અંદર પહોંચતો નથી, કારણ કે ધ્યાનમાં ડૂબેલા છે. માની સામે નહીં જોવું એવો ભાવ નહોતો, ગુસ્સો નહોતો માના માટે, નારાજગી નહોતી, પણ પ્રભુના ધ્યાનમાં એટલા ડૂબી ગયા, પરમાત્માના ધ્યાનમાં, આત્માના શુદ્ધ સ્વરૂપના ધ્યાનની અંદર. માં દર્શન કરીને હાથ જોડીને ધીમે પગલે પાછા ફરે છે. માં પાછું વળીને જુએ છે. એક કથામાં એવું કહેવાયું છે કે માનો અનુનય, માની પ્રાર્થના, માનો આ કરુણ સ્વર સાંભળીને શાલીભદ્રની એક આંખ ખુલી જાય છે અને એને માની સામે જુએ છે. આવું કથામાં કહેવાયું છે. બાકી તો બંને પરમાત્માના ધ્યાનમાં એટલા બધા લીન બની ગયેલા હતા. અને એ આત્માઓ ગણાજી તો મોક્ષમાં જાય છે. શાલીભદ્રનું થોડુંક ધ્યાન ભંગ થયું એટલે એ ઉચ્ચ કક્ષાના દેવલોકમાં, એક્સપર્ટમાં, મોક્ષમાં જશે. આવી કથાની અંદર એક વાત આવે છે. પણ આ શાલીભદ્રની ઘટના પ્રભુની પાસે પ્રભુનો ઉપદેશ સાંભળીને પ્રભુના સંપર્કમાં આવીને પ્રભુની વાણી સાંભળીને એક જ વાર વાણી સાંભળી અને લોકો સર્વત્યાગનો માર્ગ સ્વીકારી લે. ત્યાંથી પ્રભુ વૈશાલી નગરની આવે છે. વૈશાલીની પાસે કાકંદી નામનું ગામ અને કાકંદીની અંદર પણ એક ધન્ય કુમાર નામનો શ્રેષ્ઠી પુત્ર પોતાની માની સાથે રહી એને 32 કન્યાઓ સાથે એના લગ્ન થયેલા હતા અને એની માં એટલે નગરની પ્રતિષ્ઠિત વેપારી સ્ત્રી હતી. બહુ મોટો એનો વેપાર હતો અને એટલો બધો માએ જે છે બધી જવાબદારીઓમાંથી કોઈ જવાબદારી એના દીકરાને મન સોંપી. દીકરો તો માત્ર સુખની અંદર ડૂબેલો રહેતો હતો અને પ્રભુ જ્યારે ત્યાં પધાર્યા આ સમાચાર નગરના રાજાને મળે છે એટલે રાજા ઘોષણા કરાવે છે કે પ્રભુ પધાર્યા છે ઉદ્યાનની અંદર બગીચાની અંદર આપણે બધાએ દર્શન કરવા જવાનું છે. અને પ્રભુના આવ્યાની વાત ભદ્રા માતાને ધન્યકુમારની માતાનું નામ પણ ભદ્રા માતા મેં તમને કહ્યું ભદ્રા નામ પહેલા બહુ જ કોમન હતું એટલે ભદ્રા ધન્યકુમારને વાત કરે છે. પ્રભુનું નામ સાંભળીને ધન્યકુમાર માને કહે છે કે માં મારે પણ પ્રભુના દર્શન કરવા જવું છે. માં કહે છે કે કઈ વાત બેટા બહુ સરસ આપણે બધા સાથે જઈએ હું તારા માટે પાલખીનો પ્રબંધ કરું. ધન્યકુમાર કહે છે કે માં નહીં મારે પગપાળા જવું છે. પણ બેટા તું ક્યારે પગપાળો ચાલ્યો નથી તું જમીન ઉપર ચાલ્યો નથી. નહીં નહીં મને પ્રભુનું નામ સાંભળીને મને તું પગપાળો જવું.
પરિવાર સુપાળો ધનનો આવ્યો વંદન એક મનનો સુણી દેશના અમિય સમાણી વૈરાગી થયો ગુણ ખાણી.
એક જ દેશના પ્રભુની સાંભળે છે પ્રભુના વચનો એવા શાતાકારી વચનો. ધન્યકુમારનું મન એટલું શાંત બની ગયું લીન થઈ ગયા પ્રભુના વચનો સાંભળવાની અંદર અને પ્રભુ ગમવા માંડ્યા મને પ્રભુ જોઈએ. માતા ભૂલાઈ ગઈ પત્નીઓ ભૂલાઈ ગઈ સુખો ભૂલાઈ ગયા માત્ર પ્રભુમય બની ગયા. અને પ્રભુને વંદના કરીને ભારે મનથી ઘરે આવે છે. ઘેર આવીને માની પાસે રજા માંગે છે કે માં મારે પ્રભુ પાસે દીક્ષા લેવી છે.
ઘેરે આવી અનુમતિ માંગે ધનનો સંયમ ને રાગે.
ભદ્રા માતા આવું ધન્યકુમારના મોડે આવું કેવી રીતે સાંભળી શકે.
સુણી તત્ખીણે મુરે છાખાઈ જાગી કહી ભદ્રા માઈ વસ અનુમતિ કોઈ ન દેશે પાડોશી સંયમ લેશે.
બેહોશ થઈ જાય છે ભદ્રા માતા. જાગે છે અને કહે છે કે બેટા તું શું વાત કરે છે. અરે પાડોશનો કોઈનો દીકરો આવીને મને કહે કે માં મારે દીક્ષા લેવી છે તો હું એને પણ રજા ના આપું તો તને કેવી રીતે રજા આપું. તું તો મારો એકનો એક દીકરો છે. મેં તને કેટલા લાડકોડથી મોટો કર્યો. ધન્યકુમાર એની પત્નીઓ આવે છે સમજાવે છે મનાવે છે. ધન્યકુમાર કહે છે કે માં તમે કહેશો તો હું રોકાઈશ તમારી સાથે રહીશ પણ હવે મને પ્રભુ વગર નહીં ગમે. મારું મન પ્રભુની સાથે લાગી ગયું છે. વાર્તાલાપ થાય છે. પત્નીઓ પોતાના તર્ક રજૂ કરે છે અને ધન્યકુમાર એક પત્નીએ બહુ સરસ તર્ક રજૂ કર્યો. એને કહ્યું કે તમારે દીક્ષા લેવી છે કશો જ વાંધો નહીં તમે લઈ શકો છો પણ અમે તમારી પત્ની છીએ તમે દીક્ષા લેશો તમે એમને છોડીને જશો તો એ મારા માટે સજા બનશે. અને સજા કોને અપાય? જેને ગુનો કર્યો હોય, જેને અપરાધ કર્યો હોય. આપણા થોડા વર્ષોના સહજીવનની અંદર અમારી કોઈ એકાદ પણ ભૂલ થઈ હોય તો તમે અમને બતાવો અને તમે અમને સજા આપો, અમે સ્વીકારી લઈશું. ધન્યકુમાર એક પણ ભૂલ બતાવી શકે એમ હતા નહીં. ધન્યકુમાર કહે છે તમારી કોઈ ભૂલ છે જ નહીં, હું ક્યાંથી બતાવું? પણ મારું મન હવે સંસારમાં એની આસક્તિમાં નહીં લાગે. માતા પત્નીઓ સમજે છે, રજા આપે છે અને ભગવાનની પાસે બધા જાય છે. ભદ્રા માતા પ્રભુને વંદન કરીને એક સરસ વાત કરે છે પ્રભુની આગળ કે પ્રભુ તમને આહાર તો ઘણા લોકોએ આપ્યો હશે, હું તમને દઉ ભિક્ષા શિષ્યની વહોરો કરુણા વંત રે વૈરાગી થયો. પ્રભુ મારો પુત્ર વૈરાગી બન્યો છે, હું તમને મારા પુત્રની ભિક્ષા આપું છું, મારો પુત્ર તમને આપું છું, તમે એનો સ્વીકાર કરો. અને ધન્યકુમાર પ્રભુની પાસે દીક્ષા લે છે. દીક્ષાની સાથે ધન્યકુમાર પ્રભુની પાસે પ્રતિજ્ઞા કરે છે કે પ્રભુ આજથી જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે, જીવન છે મારું, ત્યાં સુધી હું છઠ કરીશ, છઠના પારણે આંબિલ કરીશ. પ્રતિજ્ઞા કરે છે, છઠ એટલે બે ઉપવાસ સળંગ અને પછી આંબિલ, ફરી પાછા બે ઉપવાસ ફરી આંબિલ. અને મોટા ભાગનો પોતાનો સમય સાધનની અંદર, શરીર તો એકદમ સુકોમળ હતું, ઉપવાસ કરે પારણે આંબિલ, વૈભારગીરી પર્વત ઉપર જઈને આતાપના લે, સાધના કરે, સૂર્યના તડકાની અંદર ધ્યાનસ્થ બેસી જાય. અને જ્યારે મધ્યાહનનો સમય 12-1-2 વાગે જ્યારે ભોજનનો સમય જતો રહ્યો હોય ત્યારે પહાડ પરથી નીચે ઉતરે, આજુબાજુના નાના ગામડાઓમાં જાય અને કોઈની પાસે જે લુક્કું સુક્કું મળે એ લઈ લે. એમ કહેવાય છે કે જે આહાર ગ્રહણ કરતા હતા માખી પણ જેના ઉપર બેસવાનું પસંદ ન કરે, એવો વૃક્ષ એવો શુષ્ક આહાર. અને જ્યારે એ વૈભારગીરી પર્વત ઉપરથી નીચે ઉતરે આહાર લેવા માટે, લાવવા માટે, ત્યારે ગોચરી વાતે ખડખડે એમના હાડકાઓ જે છે ને ગોચી લેવા જાય તો એ જ્યારે ઉતરે પાર ત્યારે હાડકાઓ અરસપરસ અથડાય, શરીરમાંથી માંસ બિલકુલ સુકાઈ ગયું. 9 મહિના દીક્ષા લીધા ને માત્ર 9 મહિના અને એ વૈભારગીરી પર્વત ઉપર પ્રભુને આજ્ઞા લઈને અનશન કરે છે, વૃક્ષની નીચે ધ્યાનસ્થ ઉભા રહી જાય છે. પ્રભુ રાજગ્રહીમાં પધારેલા છે એટલે શ્રેણિક વંદન કરવા આવે છે અને શ્રેણિક પ્રભુને સવાલ કરે છે, પ્રભુ તમારા 14,000 શિષ્યો છે એમાં જેના મનના ભાવો હંમેશા વધતા જ હોય, ઉપર ને ઉપર ચડતા હોય, એવો તમારો શિષ્ય કયો? દર સમોસરણની વચ્ચે પ્રભુને સવાલ કરે છે. બધાની નજર ગૌતમ સ્વામી તરફ, બધાને એમ હતું કે હમણાં પ્રભુ ગૌતમનું નામ લેશે. પ્રભુ કહે છે કે શ્રેણિક સુણ સહસ ચૌદ મા ગુણ વં તો ગિરુઓ જે એક જ ધન્ય કુમાર. 14,000 શિષ્યોમાં ભગવાને નામ લીધું ધન્ય કુમાર. ધન્ના અણગાર સતત એના મનના ભાવો વધતા જ રે, વધતા જ રે, ક્યારે પણ એના ભાવો એના ભાવોની તીવ્રતા, શુભ ભાવોની ઇન્ટેન્સિટી જરા પણ ઓછી ન થાય, જરા પણ ઘટે નહીં. કેવો ભાગ્યશાળી એ આત્મા. માત્ર 9 મહિનાની દીક્ષા, સંયમનો પર્યાય, દીક્ષાનો સમય કેટલો? 9 મહિના. અને અનશન કરીને એ આત્મા એમનું આયુષ્ય પૂરું થઈ જાય છે. અનશન જે છે, અનશનમાં જ એમનું આયુષ્ય પૂરું થાય છે. સાધના થોડીક અધૂરી રહે છે એટલે સર્વાર્થ સિદ્ધ નામના દેવલોકમાં જન્મ લે છે અને પછીના ભવમાં એ મોક્ષમાં જશે. આવી અનેક વ્યક્તિઓ પ્રભુના ચરણે આવીને પોતાનું જીવન પ્રભુને સમર્પિત કરે છે, પ્રભુનો પ્રભાવ, પ્રભુનો મહિમા અને પ્રભુના વચનો સાંભળે, અનેક પરિવર્તનનો પ્રવાહ આવા આત્માઓ પોતાના ભીતરની અંદર અનુભવ કરે. એકવાર વૈશાલી નગરીની અંદર ફરી પાછા પ્રભુ પધારે છે. પ્રભુના એક શ્રાવક હતા મહાશતક. એ શ્રાવક, એની અનેક પત્નીઓ હતી. એમાંની એક પત્ની એની નાસ્તિક હતી. એ ભગવાનમાં માની નહીં, ધર્મમાં માની નહીં. મહાશ્રાવક, મહાશતક શ્રાવક, એને અવધિ જ્ઞાન પ્રાપ્ત થયેલું હતું. પણ એ તો સતત ધર્મમાં લીન રહે. મોટા ભાગનો એનો સમય પૌષાદ પ્રતિક્રમણ એની અંદર જ જાય, અલિપ્ત થઈને જીવે. અને આ રેવતી શરાબના નશામાં ધૂત બનીને મહાશતકની મશ્કરી કરે, મહાશતકનું અપમાન કરે. એક દિવસે મહાશતક શ્રાવક ઔષધની અંદર અને એની પત્ની રેવતી, એનું નામ રેવતી હતું, એ જાય છે અને એનું અપમાન કરે છે કે તું આ ધર્મ સેના માટે કરે છે? તને સ્વર્ગ જોઈએ છે, સ્વર્ગમાં શું મળશે તને? અપ્સરાઓ. અરે અપ્સરા જેવી હું તારી સામે હાજર છું. અને તને કોને આવો ધર્મ બતાવ્યો? તારો પેલો મહાવીર, એને તને ઠગી લીધો, એ તો ઠગ છે. મહાશતક શ્રાવક અત્યાર સુધી એને પોતાની જાતના ઉપર કંટ્રોલ રાખ્યો, પણ જ્યાં પ્રભુ મહાવીરના માટે એને આવા શબ્દો સાંભળ્યા, એનો ગુસ્સો કાબુમાં ના રહ્યો. એને કહ્યું, રેવતી તું શું બોલે છે? તને ભાન છે? તને ખબર નથી કે તારું શું થવાનું છે? 7 દિવસની અંદર તારું મૃત્યુ થશે અને તું નરકમાં જઈશ. બોલાઈ ગયું એનાથી, કારણ કે એને અધિજ્ઞાનમાં દેખાયું હતું, સત્ય હતું. ભગવાને ગૌતમ સ્વામીને બોલાયા અને ગૌતમ સ્વામીને ક્યાંથી, ગૌતમ તમે મહાશતકની પાસે જાઓ અને એને કહો કે એ જે બોલ્યા છે એનું પ્રાયશ્ચિત કરે, પશ્ચાતાપ કરે, નિચ્છામી દુક્કડમ. કે કારણ કે સત્ય પણ સામી વ્યક્તિને પીડા થાય એવું ન બોલાય. ગૌતમ સ્વામી આવે છે મહાશતક શ્રાવકને ત્યાં અને મહાશતકને કહે છે કે તમે આવું બોલ્યા? કે હા પ્રભુ, ભગવાને કહ્યું છે કે આવું ન બોલાય. પેલી બાજુ પેલી રેવતી તો, એને તો આવો અભિશાપ સાંભળીને એનો તો બધો નશો ઉતરી ગયો. એ તો ક્યાં ખૂણામાં જઈને દુઃખની અંદર ગરકાવ થઈ ગઈ, કારણ કે એને ખ્યાલ આવી ગયો કે મહાશતકે જે કહ્યું એ સત્ય થવાનું જ છે. પ્રભુ ઇન્દ્રમૂર્તિ ગૌતમને મોકલીને મહાશતક શ્રાવકને મેસેજ પહોંચાડે છે. સામી વ્યક્તિ અપરાધ કરે, સામી વ્યક્તિ ગુનો કરે, એને સજા આપનાર આપણે કોણ? એને આવી સજા મળશે તમને ખબર છે, પણ એને કહેવાની જરૂર નહોતી આવા આકરા શબ્દોની અંદર. અને મહાશતક શ્રાવક નિચ્છામી દુક્કડમ દે છે. આ પ્રભુનો રોલ જુઓ. એક શ્રાવક છે, એને એક ભૂલ કરી અને પ્રભુના ધ્યાનમાં આવી તો પોતાના શ્રેષ્ઠ શિષ્યને મોકલ્યા. આવી ઘટના શાસ્ત્રોમાં આનંદના માટે પણ લખાયેલી છે, પછીના વર્ષોમાં બને છે. અહીંયા આગળ પ્રભુ જયારે રાજગ્રહીમાં હતા ત્યારે થોડાક સમયના માટે પ્રભુ વાણિજ્ય ગ્રામમાં પધાર્યા. વાણિજ્ય ગ્રામ રાજગ્રહી પાસેનું જે નાનું ગામ હતું, ત્યાં ભગવાનના શિષ્ય બનેલા જમાલી મુનિ પ્રભુથી અલગ થાય છે. ઘટના એવી બને છે કે પ્રભુની પાસે આવીને કહે છે કે પ્રભુ, જો આપ આજ્ઞા આપો તો હું મારા શિષ્યો સાથે જુદો વિચરું. ભગવાન મૌન રહ્યા, કારણ કે ભગવાનને ખબર હતી કે જો આ અલગ જશે તો એના માટે એ સારું નહીં થાય. એકવાર પ્રભુને પૂછ્યું, 2-4 દિવસ સુધી બીજી વાર પૂછ્યું, ત્રીજી વાર પૂછ્યું, ભગવાન મૌન રહ્યા. ભગવાને ના ના પાડી. જમાલી સમજ્યા કે ભગવાન ના નથી પાડતા, મૌનમ અનુમતમ, એનો અર્થ છે કે એ રજા આપે છે મને. અને જમાલી પોતાના શિષ્યોને લઈને જુદા ગયા. જમાલી બહુ તપશ્ચર્યા કરતા હતા, એના કારણે એમના શરીરની અંદર જબરદસ્ત પિત્તનો રોગ અને આખા શરીરની અંદર બળતરા બળતરા બર્નિંગ સેન્સેશન, બળ્યા જ કરે આખું શરીર, દાહ જ્વર જેવું. હવે જે જગ્યાએ રોકાયેલા હતા જમાલી મુનિ પહેલા શિષ્યોને બહાર ભણાવતા હશે, એમાં શરીરમાં એમને સારું ન લાગ્યું, શરીરમાં બહુ જ બળતરા ઉઠી. એમણે શિષ્યોને કહ્યું કે મારા માટે તમે પથારી તૈયાર કરો, મારે સુઈ જવું છે. સાધુઓની જે પથારી હોય એને સંથારો કહેવામાં આવે. સામાન્ય રીતે સંથારો એટલે આપણે એમ સમજીએ કે ભાઈ કોઈ વ્યક્તિ અંતિમ સમયે જે કરે સંથારો, પણ નહીં, સાધુઓ જે સુઈ જાય એને સંથારો કહેવામાં આવે. એ જમાનાની અંદર જ્યારે સાધુઓ જંગલોમાં વનોમાં રહેતા હતા, ઉદ્યાનોમાં, ત્યારે સૂકું ઘાસ જે હોય, એકદમ સુકાયેલું ઘાસ, એને પાથરે અને એના ઉપર એક કપડું પાથરી દે અને એના ઉપર સાધુઓ સુઈ જતા હતા. ત્યારે કંબલ કે આવી બધી વસ્તુઓ રાખવાની હતી નહીં. સાધુઓ કીધું હા અમે તૈયાર કરીએ છીએ, પછી આપ પધારો. 2 મિનિટ થઈ, 3 મિનિટ થઈ, જમાલી મુનિ ફરી પાછા કહે છે કે મારી પથારી થઈ ગઈ. સાધુઓ કહે છે અમે કરીએ છીએ, પણ એની બેચેની વધતી ગઈ જમાલીની. એટલે થોડીક વાર તરત જ ફરી પૂછે છે પથારી થઈ ગઈ, સંધારો થઈ ગયો. સાધુઓ કહે છે હા થઈ ગયો, આપ પધારો. જમાલી જાય છે, એ અંદર પગ મૂકે છે રૂમની અંદર, ને સાધુઓ હજુ સંતારો કરી રહ્યા છે, સંતારા ઉપર કપડું પાથરી રહ્યા છે, એને ગોઠવી રહ્યા છે. એટલે જમાલી કહે છે કે મુનિ તમે ખોટું કેમ બોલ્યા, તમે તો હજુ કરી રહ્યા છો, ક્રિયા પૂરી ક્યાં થઈ છે? અને તમે કીધું થઈ ગયું, તમે ખોટું બોલ્યા, તમે મિચ્છામી દુક્કડમ કો, તમે ક્ષમા માંગો. સાધુએ કીધું કે ગુરુદેવ આપણા પ્રભુએ કહ્યું છે કે જે ક્રિયા થતી હોય, જે એક્શન તમે કરી રહ્યા હો અને લગભગ પૂરી થવાની તૈયારી હોય, તો એ ક્રિયા થઈ ગઈ છે એવું કહી શકાય. એટલે એને સંસ્કૃત ભાષાની અંદર, એટલે પ્રાકૃત ભાષામાં, કડે માણે કડે, જે થતું હોય એને થઈ ગયું છે, આવી રીતે કહી શકાય. આ વ્યવહારની ભાષા છે. જમાલી કહે છે ના, કેવી રીતે કહી શકાય? પેલો એક તો બોડીની અંદર શરીરમાં ગરમી હતી અને ગરમી માથામાં પહોંચી, મગજમાં પહોંચી. તમે ખોટું બોલો છો, હું જોઉં છું. કડે કડે થઈ ગયું હોય તો જ કહેવાય, પણ પ્રભુએ કહ્યું છે, જેને કહ્યું હોય તે. પહેલી વાર પ્રભુના માટે એમના મનમાં અભાવ જાગ્યો, કારણ કે શરીર બીમાર હતું, શરીરના કારણે મન બીમાર થયું અને સત્યને સમજવાની ક્ષમતા ઓછી થઈ ગઈ. એવી બનેલા હતા, જાણતા હતા સત્ય શું છે, પણ પોતાનો આગ્રહ દુરાગ્રહ બની ગયો. કડે કડે ક્રિયા પૂરી થાય તો જ કહેવાય. પહેલા એ કીધું કે ભગવાને કહ્યું છે, પ્રભુ તીર્થંકર છે, સર્વજ્ઞ છે, કેવળ જ્ઞાની છે. જો ભગવાને આવું કહ્યું હોય તો કેવળ જ્ઞાની નથી, સર્વજ્ઞ નથી, હું માનવા તૈયાર નથી. મને સામે દેખાય છે, વિવાદ થઈ ગયો, સાધુઓનો બે ભાગ પડી ગયા. કેટલાક સાધુઓને થયું ભગવાનની વાત સાચી છે, કેટલાકને થયું ના જમાલી મુનિ સાચું કહે છે. એટલે કેટલાક સાધુઓ ભગવાનની પાસે પાછા જતા રહ્યા, કેટલાક જમાલીની સાથે રહ્યા. આ વાત ફેલાઈ ફેલાઈને આ વાત પ્રિયદર્શનાજીની પાસે પહોંચી, ભગવાનની પુત્રી પાસે. એમને બી લોજિકલી લાગ્યું, તર્કથી લાગ્યું કે ના જમાલી મુનિની વાત સાચી છે કે ક્રિયા પૂરી થઈ જાય તો જ કહેવાય. એટલે એ પણ પ્રભુથી જુદા પડી ગયા અને પોતાની શિષ્યાઓની સાથે જુદા વિચારવા લાગ્યા. એકવાર એ શ્રાવસ્તીની અંદર પ્રિયદર્શનાજી ગયા, એની પાસે ઘણી બધી શિષ્યાઓ, ઘણી બધી સાધ્વીઓ, જગ્યા જોઈએ રહેવા માટે. એ જમાનામાં ઉપાશ્રયો તો હતા નહીં, લોકોને ત્યાં મકાનમાં જગ્યા હોય, પરસાળ જેવું હોય, પાછળ કોઈ કે એવું ફાર્મ હાઉસની જગ્યા હોય તો ત્યાં લોકો એને રહેવા માટે, સાધુ સંતો માટે આપતા હતા. હવે ત્યાં આગળ મોટી જગ્યા એક કુંભારની પાસે હતી અને એ ધંક નામનો કુંભાર એ ભગવાનનો શ્રાવક હતો. પ્રિયદર્શનાજીએ તપાસ કરી દીધી, જે ક્યાં જગ્યા હતી નહીં. પ્રિયદર્શનાજીના મનમાં આવ્યું કે હું ધંકની પાસે જઈ, એ તો ભગવાનનો શ્રાવક છે, એ મને જગ્યા આપશે નહીં, કારણ કે હું તો ભગવાનથી અલગ થયેલી છું. તે છતાં એ છૂટકો નહોતો, એટલે ધંકની પાસે જઈને કહ્યું કે આર્ય તમે અમને જગ્યા આપશો, મારી પાસે ઘણી બધી આર્યાઓ ઘણા બધા સાધ્વીજી છે મારી સાથે. શંખ તો એકદમ આનંદ, ઓ પધારો પધારો આર્ય, આપને પૂછવાનું ના હોય, આ મારી જગ્યા છે આપ વાપરો. ડંકને ખબર હતી ઘટનાની કે પ્રિયદર્શનાજી પ્રભુની અગેન્સ્ટમાં ગયા છે, પણ ડંક બહુ સમજદાર શ્રાવક હતો. એને થયું કે મારે પ્રિયદર્શનાજીને સત્ય સમજાવવાની કોશિશ કરવી જોઈએ. અને એક દિવસ પ્રિયદર્શનાજી સ્વાધ્યાય કરતા હતા, બારની સાઈડમાં બેઠેલા હતા. એ ડંકને તો પોટરીનો બિઝનેસ, એ કુંભાર હતો, એટલે ક્યાંક નિભાડો સળગતો હતો, ઈંટો ગરમ થતી હતી, માટી પકાતી હતી. એને એક સળગતો કોલસો લઈને ક્યાંથી ફેંક્યો, સળગતા ઈંટનો ટુકડો લઈને ત્યાંથી નાનકડો ટુકડો ફેંક્યો ત્યાંથી, અને સીધો એ ટુકડો જઈને પ્રિયદર્શનાજીના કપડા ઉપર પડ્યો. સાધ્વીજી જે બહારનું વસ્ત્ર પહેરે, આખું શરીર ઢંકાય એવું વસ્ત્ર જે પહેરે, એને સાડો કહેવામાં આવે. શાસ્ત્રીય ભાષામાં સાટીકા એટલે સાડો, અત્યારે જેને સાડી કહેવામાં આવે છે. હવે એ પડ્યું એના ઉપર, એટલે કપડું સળગ્યું. જેવું સળગ્યું એટલે પ્રિયદર્શનાજી એકદમ ઉભા થઈ ગયા. અરે ઢંક, તમે આ શું કર્યું? મારું કપડું સળગી ગયું, મારું કપડું સળગી ગયું, એકદમ ઉછળ્યા. અને ઢંક દોડતો આવે છે, શું થયું આર્યે? અરે તમે આ શું કર્યું? તમે ધ્યાન નહીં રાખ્યું, મારું કપડું સળગી ગયું. આર્યે, તમે ખોટું બોલો છો, કપડું સળગી નથી ગયું, કપડું સળગી રહ્યું છે. તમારા હિસાબે આવું બોલાય જ નહીં, હજુ તો સળગી રહ્યું છે. ભગવાન મહાવીરના હિસાબે બોલી શકાય, કારણ કે કડે માને કડે, પણ તમે તો એમ માનો છો કે કડે કડે. અને પ્રિયદર્શનાજીને એકદમ ખ્યાલ આવ્યો, ત્યાંની વાત તો સાચી છે, હું સહસા અચાનક હું બોલી જ ગઈ, એટલે કે વ્યવહારની અંદર આ ભાષા બોલાય. પ્રિયદર્શનાજીને સત્ય સમજાયું, એ પાછા પ્રભુની પાસે આવ્યા. પ્રભુને ખબર તો હતી જ કે પ્રિયદર્શનાજી અલગ ગયા છે. પ્રભુની પાસે આવીને વંદના કરીને પ્રભુને કહે છે કે પ્રભુ, મારે તમારા સંગમાં પાછા આવવું છે. પ્રભુએ કીધું જહા સુખમ, પ્રભુએ કોઈ ટોન્ટ ના કસે, કઈ જ શું કામ, પહેલા જ આવવું હતું ને, મને પૂછવું હતું ને, કઈ જ નહીં. પ્રભુ તો વિતરાગ હતા, પણ કોઈ વ્યક્તિ ભૂલ કરે એને એની ભૂલ સમજાય તો એને મોસ્ટ વેલકમ કરવાનું હોય, એને ટોન્ટ કસવાનો ન હોય, એને જે ખોટું કર્યું છે એને યાદ કરાવવાનું ન હોય. આ પ્રભુનો એક માનવીય પાસું, માનવીય વ્યવહાર. એક ઘટના ની થોડીક વાત કરશું આપણે, આખી વાતો આપણે કાલે કરશું. એક ઘટનાની વાત કરું છું. આ બાજુ ભગવાન શ્રાવસ્તીની અંદર જયારે પધારે છે ત્યારે ભગવાનથી એમનો એક શિષ્ય જે છદ્મસ્થ અવસ્થામાં છૂટો પડેલો હતો, ગોશાલક, જેને એમને તેજોલિશા શીખવાડી હતી, એનો બહુ જ પ્રભાવ. એમ કહેવાય છે કે ભગવાન મહાવીર કરતા એના અનુયાયીઓ વધારે હતા, એના ફોલોઅર્સ વધારે હતા, અને એ પોતાની જાતને સર્વજ્ઞ કહેતો હતો. આખા નગરની અંદર શ્રાવસ્તીમાં ભગવાન પણ પધારેલા અને ગોશાલક પણ હતો. લોકોમાં વાત થવા માંડી કે ભાઈ અહીંયા આગળ તો બે સર્વજ્ઞ આવ્યા છે. એટલે કોઈએ ભગવાનને, ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, આ ગોશાલક જે પોતાને સર્વજ્ઞ કહે છે એ સર્વજ્ઞ છે? પ્રભુ કહે, ના, એ સર્વજ્ઞ નથી, એ પહેલા અમારો શિષ્ય હતો અને મારી પાસેથી જ એને તેજોલેશાનું જ્ઞાન મેળવ્યું અને પછી એ જુદો ફરે છે, પણ એ સર્વજ્ઞ નથી. અને આ વાતની ખબર ગોશાલકને પડી કે મારા માટે મહાવીર આવું કહે છે. એટલે ગોશાલક ધમ ધમ કરતો સો શરણની અંદર આવ્યો, ભગવાનની સાથે વાદ વિવાદ કરે છે. ભગવાનના બે શિષ્યો, ભગવાને બધા સાધુઓને કહી દીધેલું હતું કે ગોશાલક આવવાનો છે, તમે કોઈ વચ્ચે પડતા નહીં, કારણ કે એની પાસે તેજોલેશા છે, ભગવાનને ખબર હતી, અને એ ગુસ્સામાં છે. બીજા બધા સાધુઓ તો આગા પાછા થઈ ગયા, કારણ કે ભગવાને ઇન્દ્રમૂર્તિ ગૌતમને કહ્યું કે બધા સાધુઓને કહી દેજો અહીંયા કોઈ આસપાસ ના આવે. પણ એ સર્વાનુભૂતિ અને સુ નક્ષત્ર નામના બે મુનિઓ, એમનાથી રેવાયું નહીં. અને ગોશાલક જયારે પ્રભુનું અપમાન કરવા લાગ્યો ત્યારે એ વચ્ચે આવ્યા કે ગોશાલક તું શું બોલે છે? અને ગોશાલકે એમના ઉપર તેજોલેશ્યા મૂકી, બંને મુનિઓ બળીને ખાક થઈ ગયા. અને પછી ગુસ્સામાં આવીને એને ભગવાનના ઉપર તેજોલેશ્યા મૂકી, ભગવાનનું શરીર કાળું પડી ગયું. અને પણ તેજોલેશ્યા ભગવાનના ઉપર ગઈ કરી ભગવાનને પ્રદક્ષિણા આપી એને તેજોલેશ્યાએ, અને એની જ્વાળાથી એની ગરમીથી ભગવાનનું શરીર કાળું પડી ગયું. પણ એ તેજોલેશ્યા ભગવાનના શરીરમાં પ્રવેશ ન કરી શકી. અને એ શક્તિ એવી હોય કે જેના ઉપર ફેંકાઈ હોય એના શરીરમાં પ્રવેશ ન કરે, તો જેને ફેંકી હોય એના શરીરમાં પ્રવેશ કરે. એટલે એ બેક થઈ અને ગોશાલકના શરીરમાં એને પ્રવેશ કર્યો અને ગોશાલકનું શરીર એકદમ ગરમીથી લાજવા લાગ્યું. ગોશાલક ત્યાંથી જતો રહ્યો. આ બાજુ લોકોમાં વાત ફેલાઈ ગઈ કે વર્ધમાન સ્વામી ભગવાન મહાવીર એ 6 મહિનામાં એમનું મૃત્યુ થઈ જશે, એમના ઉપર તેજોલેશ્યાએ અસર કરી છે, એમનું શરીર કાળું પડી ગયું અને લિટરલી ભગવાનને જે છે એ લોહીના ઝાડા પણ થવા લાગ્યા. વાતો ફેલાતી ગઈ અને આ વાત ભગવાનના એક શિષ્ય સિંહ અણગાર એક માલુ એક કચ્છ નામના જંગલની અંદર ધ્યાનમાં હતા, ધ્યાનસ્થ રહેતા હતા, એ ત્યાં જ રહેતા હતા જંગલમાં. ભગવાનના પ્રત્યે બહુ જ પ્રેમ. વટે માર્ગો રસ્તેથી જતા હતા, એ લોકો વાતો કરતા હતા કે અરે તમે સાંભળ્યું આજે તો ભગવાન જે છે એના ઉપર તેજોલેશ્યા મુકાઈ અને હવે તો ભગવાન જે છે બહુ જીવશે નહીં. સિંહ અણગારે આ શબ્દો સાંભળ્યા, એકદમ દોડતા આવ્યા કે શું થયું મારા પ્રભુને. પેલા વટે માર્ગો કીધું ભાઈ અમે આવું સાંભળ્યું છે. અને સિંહ અણગાર રડવા લાગ્યા. ઉચ્ચ કોટીના સાધક સાધુ હતા, સાધના કરતા હતા, આત્મસાધનામાં ડૂબેલા હતા, પણ પ્રભુના પ્રત્યેનો પ્રેમ, પ્રભુના પ્રત્યેનો અહોભાવ અને એ આંસુ પ્રભુ સુધી પહોંચ્યા. પ્રભુએ ગૌતમ સ્વામીને બોલાવીને કહ્યું કે ગૌતમ સિંહ અણગારને બોલાવી લાવો, બે સાધુઓ મોકલો સિંહ અણગારને બોલાવો, એ વિલાપ કરે છે, આર્ત ધ્યાન કરે છે. અને જ્યારે સિંહ અણગાર પ્રભુ પાસે આવે છે ત્યારે પ્રભુ કહે છે કેમ સિંહ અણગાર, તમે તો સિંહના જેવા છો, પરાક્રમી છો, તમારી આંખોમાં આંસુ. પ્રભુ તમારું શરીર કાળું પડી ગયું, તેજોલેશ્યાના કારણે તમને શરીરમાં પીડા અને હજુ વાક્ય પૂરું કરી શકતા નથી. સિંહ અણગાર રડી પડે છે. ભગવાન કહે છે કે એટલે તમે એમ તમારા મનમાં એવું છે કે તમે બી એવું સાંભળ્યું કે હું 6 મહિનામાં મારું મૃત્યુ થઈ જશે. અરે હું હજી 16 વર્ષ સુધી જીવવાનો છું અને ધર્મનો પ્રચાર પ્રસાર કરવાનો છું, તમે ચિંતા નહીં કરો. પણ પ્રભુ આપનું શરીર ઓકે, મારું શરીર સારું થાય એવું તમારી ઈચ્છા છે? હા પ્રભુ, જાઓ મારા માટે તમે ઔષધિ લઈ આવો. તમે ઔષધિ લાવશો તો હું ઔષધિ લઈશ. અને સિંહ અણગાર એકદમ પ્રસન્ન થઈ ગયા. હા પ્રભુ, હું ચોક્કસ લઈ આવું. જુઓ બાજુમાં જ એક ગામ છે મેન્ડિય નામનું, ત્યાં રેવતી નામની શ્રાવિતા રહે છે, એને મારા ઉપર બહુ જ ભક્તિભાવ છે. એને આજે બીજોરા પાક બનાવ્યો છે, પાક બનાવ્યો છે. એને બે પાર્ટ કર્યા છે, એક એને પોતાના માટે બનાવ્યો છે પોતાના ફેમિલીના માટે, અને બીજું એને મારા માટે બનાવ્યું છે. મારા માટે જે બનાવ્યું છે એ તમે લાવતા નહીં, કારણ કે સાધુને એના માટે બનાવેલું એ લે નહીં. પણ એને તમે એમ કહેજો કે એને એના માટે જે બનાવ્યું છે એમાંથી થોડું આપે. સિંહ અણગાર તો દોડતા ગયા અને રેવતીએ પોતાના આંગણે સિંહ અણગારને જોયા, એ તો આનંદથી ગેલી ગેલી થઈ ગઈ કે સિંહ અણગારનું બહુ મોટું નામ હતું, બહુ મોટા સાધક આત્મા હતા. પ્રભુ પધારો, એના હૃદયમાં અહોભાવ. અને એ પાક લઈ આવ્યું એટલે સિંહ અણગારના ચહેરા ઉપર સ્મિત આવ્યું કે રેવતી તે પ્રભુએ માટે જે બનાવ્યું છે એ નથી જોઈતું. પ્રભુ આપને કોને કહ્યું કે મેં પ્રભુ માટે બનાવ્યું છે અને મારા માટે પણ બનાવ્યું છે? તારા માટે બનાવ્યું છે એમાં તું આ, બીજું કોણ કે? પ્રભુએ મને કહ્યું. અને રેવતીના હૃદયની અંદર જે ભાવોનો દરિયો ઉછળ્યો, પ્રભુએ એના જ્ઞાનમાં મને જોઈ અને સિંહ અણગાર જેવા મહાત્માને મારે ત્યાં મોકલ્યા. એ ભાવપૂર્વક સિંહ અણગારને ઔષધિ રૂપે જે પાક બનાવેલો હતો એ આપે છે. એ આપવાની ક્ષણો આખું શરીર રોમાંચ અનુભવે છે, આંખોમાંથી આંસુ વહે છે અને ભાવથી જે વરાવે છે એ ક્ષણે રેવતી શ્રાવિકાએ તીર્થંકર નામ કર્મ બાંધ્યું. માત્ર એક વરાવાની ક્રિયા, કેટલી નાનકડી ક્રિયા, કોઈ તપ નથી, કોઈ ત્યાગ નથી, કોઈ કષ્ટો સહન કર્યા નથી, પ્રભુના પ્રત્યેનો પ્રેમ. સિંહ અણગાર ઔષધિ લઈને આવે છે અને પ્રભુ એ ઔષધિ ગ્રહણ કરે છે. સિંહ અણગાર સામે બેસીને પ્રભુને જોઈ રહ્યા છે. એમના હૃદયની અંદર કેવો ઉમળકો, કેવી પ્રસન્નતા, મને પ્રભુની સેવા કરવાનો લાભ મળ્યો. આ ઘટના 26મા વર્ષ પછી, એટલે ભગવાનના સાધના કાળના વર્ષોની ગણતરી કરીએ તો 26મા વર્ષની અંદર શ્રાવસ્તી નગરીની પાસેના મેન્દ્ય ગ્રામની અંદર આ ઘટના બની. એ જ શ્રાવસ્તીની અંદર 27મું ચાતુર્માસ ભગવાને શ્રાવસ્તીમાં કર્યું અને ત્યાં આગળ પાર્શ્નાથની પરંપરાના જે કેશી ગણધરની આપણે વાત કરી, એ કેશી ગણધર પણ ત્યાં આવે છે અને ગૌતમ સ્વામીને બંને રસ્તામાં ભેગા થઈ જાય છે. ગૌતમ સ્વામી ભિક્ષા લેવા માટે ગોચરી લેવા નીકળ્યા છે અને કેશી ગણધર પણ ગોચરી લેવા નીકળ્યા છે અને બંને જણા એક જગ્યાએ મળે છે. બંને મહાન જ્ઞાની પુરુષો અને બંનેની વચ્ચે વાર્તાલાપ થાય છે. જે ઉત્તરાધ્યાન સૂત્રનું 29મું ચેપ્ટર આપણે કર્યું એનું એક ચેપ્ટર કેશી ગૌતમીય સંવાદ, કેશી ગણધર અને ગૌતમ સ્વામી એની વચ્ચેનો જે ડાયલોગ સંવાદ, એટલા સરસ પ્રશ્નો છે એ ઉત્તરાધ્યાન સૂત્રની અંદર એનું વર્ણન કરવામાં આવેલું છે. આ ઘટના અહીંયા શ્રાવસ્તીની અંદર 27મું જે ભગવાનનું ચાતુર્માસ એમાં આ ઘટના બને છે. હજુ થોડાક પ્રસંગો, 2-3 મહત્વપૂર્ણ પ્રસંગો અને થોડીક ઘટનાઓ, એની આપણે વાત આવતીકાલે કરશું. આજે સમય થઈ ગયો છે એટલે હું અટકું. મને ખબર છે થોડોક તમારો સમય મેં વધારે લીધો છે, પણ તમે મને લેવા દો છો અને જ્યારે કોઈને આપણે લેવા દઈએ પછી લેનાર શું કામ ચૂકે, જેટલું મળે એટલું સારું છે. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. તમે આટલું શાંતિથી સાંભળો છો, ખરેખર મને સંતોષ થાય છે. મને ખબર છે તમે અમેરિકન ડિસિપ્લિન, તમારી ઘડિયાળ, તમે ઘડિયાળ જોતા નથી એટલે મને થોડોક સંતોષ થાય છે. નહીતર તો ઘડિયાળ એકાદ મિનિટ ઉપર જાય તો થોડુંક એ થાય, પણ તમારા કોઈના ચહેરા ઉપર દેખાતું નથી એટલે. પણ યુ આર ટોલરેટિંગ મી, દેટ ઇઝ ગુડ ફોર મી. હું તમારી સરાહના અનુમોદના કરું છું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું તો મિચ્છામિ દુક્કડમ. અને કોઈને કંઈ પ્રશ્ન હોય, મને શું સમય છે, તમને જો સમય હોય તો હું
મિચ્છામિ દુક્કડમ.
કોઈને સવાલ હોય તો
પ્રદીપભાઈ, જસ્ટ ક્વિક જસ્ટ 1 મિનિટ. ભદ્રભાઈજી પ્રણામ. મેં ગઈકાલે એક રિક્વેસ્ટ મોકલેલી, ઇફ યુ કેન ડુ ઇટ તો કરજો, નહીં ઇટ્સ ઓકે.
આઈ વિલ ટ્રાય
તો કરજો, નહીં તો ઇટ્સ ઓકે. થેન્ક યુ.
ઇફ ટાઈમ પરમિટ મી આઈ વિલ ટ્રાય, બીકોઝ માય શેડ્યુલ ઇઝ વેરી
ટાઈટ.
ઓકે, ઇફ ટુ ટોક વિથ યુ ધેન આઈ હેવ ટુ ટોક વિથ સમ ઓફ માય સ્ટુડન્ટ્સ regarding that Samvatsari Pratikraman only. So that session also will be from 10 to 11:30 Indian time, IST. So if I get between time, sure I will reply you.
Okay. Sir, Param, thank you.
Otherwise, as usual, please bear with me.
No, no. Sir, sir.
Jai Jinendra.
Jai Jinendra.
Jai Jinendra.
જય જીનેન્દ્ર સાહેબજી, એક ક્વેશ્ચન છે.
હા બોલો.
હા, આપે હમણાં કીધું કે એક તો પેલા તો બહુ સરસ આ બધું તમે એક્સપ્લેન કર્યું અને એવું લાગે છે કે ખરેખર ત્યાં એ જગ્યાએ અમે હતા, એટલું સરસ વર્ણન કરી અને તમે બધા એક્સપ્લેન કર્યું, તો એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમને ક્યારેય તમારું વ્યાખ્યાન ક્યારેય પતે એવું નથી લાગતું, એટલે એવું લાગે છે કે ક્યારે ચાલુ જ રહે, યુ નો. સો ડોન્ટ વરી અબાઉટ ધેટ. અને બીજું, એટલે આ તમે કેશી ગણધર અને ગૌતમ સ્વામી નો સંવાદ કીધો, એના ઉપર કઈ બુક્સ છે કે જે
ઉત્તરાધ્યાન સૂત્ર, એના ઉપર સ્પેશિયલ બુક્સ નથી, પણ ઉત્તરાધ્યાન સૂત્રના એક ચેપ્ટર તરીકે એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં, હિન્દીમાં અને ઇંગ્લિશમાં પણ મળશે.
અચ્છા, તો મને ખાલી ઈ બુકનું તમે પછી ક્યારે બી સાંજે કે કાલે નામ આપી શકશો કે એટલે ક્યાં મળશે?
તમે ઈ લાઇબ્રેરીની અંદર ઉત્તરાધ્યાન સૂત્રના નામથી સર્ચ કરશો તો તમને ઘણી બધી પુસ્તકો મળશે. એમાં જે ટ્રાન્સલેશન સાથેની બુક હોય, જેમાં તમને જે ભાષા તમને રૂચતી હોય, હિન્દી છે, ઇંગ્લિશ છે, ગુજરાતી છે, ઇંગ્લિશમાં પણ ટ્રાન્સલેશન થયેલું છે. પણ જો તમે ગુજરાતી વાંચી શકતા હો કે હિન્દી વાંચી શકતા હો તો પહેલા એ વાંચજો, પછી ઇંગ્લિશ વાંચજો. કારણ કે જે ભાવ જે છે એ જે હિન્દીમાં કે ગુજરાતીમાં લાવી શકાય છે, કારણ કે પ્રાકૃત ભાષાની બહુ ક્લોઝ લેંગ્વેજ છે.
બરાબર,
એ ઇંગ્લિશની અંદર ટ્રાન્સલેટ થાય વસ્તુ, પણ ભાવ જે છે એમાં થોડી તકલીફ પડે.
આઈ ટોટલી અગ્રી વિથ યુ.
જો તમને ન મળે તો જસ્ટ મને મેઇલ કરજો, હું તમને મોકલી આપીશ, મારી પાસે એ છે.
મારી પાસે ઉત્તરાધન પણ છે અને ઇંગ્લિશ ટ્રાન્સલેશન પણ છે, હું જરૂરથી તમને શેર કરીશ.
હા, મને ગુજરાતી હોય તો શેર કરજો પ્લીઝ, આઈ વુડ લવ ટુ રીડ ઇટ ઇન ગુજરાતી.
ગુજરાતી બંને છે મારી પાસે, તમને ટાઈમ મળે તમે.
હા હા, ડેફિનેટલી. થેન્ક યુ પંકજભાઈ, થેન્ક યુ સાહેબજી.
ઓકે, એની અધર ક્વેશ્ચન?
નો, મંગલાચરણ.
હેલો.
ઓરિયંતાનમ ઓ સિદ્ધાનમ નમો આયરિયાનમ નમો વજ્જાયાનમ નમો લોયે સંવસાવનમ એસો વંજનમ ઉકારો સંવપાવપણાસનો મંગલાનમ ચ સભ્યેસિં પરમં નવૈ મંગલમ ઓમ નમઃ પાર્શ્વનાથાય વિશ્વચિંતામણીયતે વિમગરણેન્દ્ર વૈરુત્યા પદ્માદેવી યુતાયતે શાંતિ તુષ્ટિ મહાપુષ્ટિ ધૃતિ કીર્તિ વિધાયિને ઓમ ગ્રીમ જિગવ્યાલવૈતાલ સર્વાદી વ્યાધિનાશિને જયાજિતાખ્યા વ્યયાખ્યા પરાજિત યાન્વિત દિશાંબાલૈ ગ્રહ્યક્ષૈ વિદ્યાદેવી વિરંગિત ઓમ અસિયા ઉષા નમસ્તત્ર ત્રૈલોક્ય નાતતા ચતુષ્ટી સુરેન્દ્રાસ્તે વાસંતે ચત્ર ચામરૈ શ્રી સંકેશ્વર મંડન પાર્શ્વજન પણત કલ્પત રૂકલ્પ ચૂરે દુષ્ટ વ્રાતમ પુરૈ મે વાંછિતમ નાથ અંગૂઠે અમૃત બસે લબ્ધિતણા ભંડા શ્રી ગુરુ ગૌતમ સમરિયે મન વાંછિત ફળદાતા ઉપસર્ગા ક્ષયમ યાંતિ છિદ્યંતે વિઘ્ન વલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.
જય જિનેન્દ્ર, પ્રણામ. તમે બધા આનંદમાં રહેજો, પ્રસન્ન રહેજો.
જય જિનેન્દ્ર.